महान राज को करन मन करो महान यह काज आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख साज मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र से ज्ञान मात्र से हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय आ जागृति बनी रहे आ जागृति नु नाम धर्म छे। शरीर नी कोई पण अवस्था ना काळे अने आ विकल्पो ना वहता प्रवाह ना काळे ज्ञानी ने प्रति समय जागृति वर्ते छे के आ शुद्ध चैतन्य पण ए देह नी क्रिया मा विकल्पो ना वहता प्रवाह में क्या पण मळ्यो नथी पड्यो नथी। पोताना शुद्ध चैतन्य पणा तरफ दृष्टि जता आवी सहज दशा प्रगट थाय छे। अनंत शक्ति नो घनपिंड एवो भगवान आत्मा पर्याय मा अनुभव मा आवता पर्याय मा पण परमात्म दशा प्रगट थाय छे। आजे जे विषय पर आपने स्वाध्याय करी रह्या छे चैतन्य नो विकास आ देह रूपी देवल मा विद्यमान छे चैतन्य तत्व जे अनादि थी आ देह ना बंधन मा होवा छताय जे स्वभाव क्यारे पण बंधायो नथी। बंधन अने मुक्ति ना भेद बहिर दृष्टि थी पर्याय दृष्टि थी उभा थाय छे। द्रव्य पर दृष्टि गई आ बन्ने भेदो थी पार थाय छे। बजार माथी कोई गोल लईने आवे ने गोल पर कागल नु पड़ीकू बंध छे एना ऊपर दोरा विटेला छे ए दोरा ने हटावी एक बाजु करवामां आव्या। हवे कोई व्यक्ति ने पूछ्यू के बताओ आ गोळ छूटो छे के बंधायेलो छे। एक व्यक्ति कहे छे के छूटो छे बीजी व्यक्ति कहे छे बंधायेलो छे पहली व्यक्ति कहे छे छूटो छे कारण के दोरा थी ए गोळ अलग थई गयो। बीजी व्यक्ति कहे छे बंधायेलो छे कारण के कागळ थी तो बंधायेलो छे पण त्रीजी व्यक्ति ने पूछ्यू के बताओ के आ गोळ बंधायेलो छे के छूटो छे एने कह्युं गोळ मीठो छे। आ स्वभाव वाली दृष्टि थई हूँ आत्मा बंधायेलो छू ने हूँ आत्मा मुक्त छू आवी पर्याय दृष्टि थी न्यायी एवं जे शुद्ध चैतन्यपणू दृष्टि में आवता सहज रूपे पर्याय नु बंधन छूटे छे अने पर्याय मां मुक्ति प्रकट थाय छे। एना ऊपर जोर जता के मारी चैतन्य नी सत्ता पोताना थी छे आ बंधन थी पण नहीं अने आ मुक्ति थी पण नहीं। एक व्यक्ति अंधारा वाला रूम मां अत्यारे बंद एवी रीते देखेली छे बारी मां त्यां सूर्य उगता ते सूर्यना किरणों सूर्यनो प्रकाश त्यां अंदर रूम मां प्रवेश करे એ વ્યક્તિ પેલા પણ બેઠી હતી અને એ વ્યક્તિ હજુ પણ બેઠી છે. અંધારામાં પણ એ વ્યક્તિ બેઠી હતી અને અજવાળામાં પણ એ વ્યક્તિ બેઠી છે. એ વ્યક્તિની જે સત્તા છે એ સત્તા ન તો અંધારાથી છે ન અજવાળાથી છે. એ વ્યક્તિની સત્તા પોતાનાથી છે. અને આ મિથ્યાત્વના ભાવો કે સમ્યક્ત્વના ભાવો એનાથી ચૈતન્ય સત્તા નહીં, ચૈતન્ય તત્વ પોતે પોતાનાથી ટકેલું છે. અને આવા નિત્ય ચૈતન્ય તત્વ પર દ્રષ્ટિ જતા ચૈતન્યનો વિકાસ એટલે કે આત્માની પર્યાયમાં વિકાસ થાય છે. પર્યાય અંધકારની હોય કે પર્યાય અજવાળાની હોય, મિથ્યાત્વની પર્યાય હોય કે સમ્યક્ત્વની પર્યાય હોય, બંને ઉપર નજર જતા ન તો મિથ્યાત્વ છૂટે છે ન તો સમ્યક્ત્વ પ્રગટ થાય છે. કારણ કે મિથ્યાત્વનું મરણ છે અને સમ્યક્ત્વનો જન્મ છે. અને હું ચૈતન્ય તત્વ જેનું મરણ નથી અને જેનો જન્મ નથી, તેથી કરીને હું મિથ્યાત્વ પણ નથી અને હું સમ્યક્ત્વ પણ નથી, હું ત્રિકાળ ધ્રુવ ચૈતન્ય માત્ર છું. એવી જ પોતાની અનંત શક્તિ જે અનાદિથી દ્રવ્યમાં રહેલી છે. મહાવીર ભગવાનને જ્યારે કેવળ જ્ઞાન આજથી લગભગ 2500 વર્ષ પહેલા થયું, જે સમયે કેવળ જ્ઞાન પ્રગટ થયું એ સમયે કેવળ જ્ઞાન પ્રગટ થાય એવી શક્તિ નથી, નવી નથી આવી, એ શક્તિ અનાદિથી હતી. જે શક્તિ આત્મામાં અનાદિથી હતી એ જ શક્તિ પર્યાયમાં વ્યક્ત થઈ. કેવળ જ્ઞાન પ્રગટ થવાનો અર્થ એ નથી કે શક્તિ ક્યાંય બહારથી આવી, શક્તિ તો હતી. જેમ ભલે 2500 વર્ષ પહેલા કેવળ જ્ઞાન થયું પણ કેવળ જ્ઞાન પ્રગટ થવાની શક્તિ તો અનાદિથી, એવી રીતે આ આત્મામાં જ્યારે પણ કેવળ જ્ઞાન ભવિષ્યમાં પ્રગટે ત્યારે પ્રગટે, પણ એ શક્તિ તો અત્યારે પણ રહેલી છે. એ પોતાની શક્તિ ઉપર દ્રષ્ટિ ન જતા એ શક્તિ પર્યાયમાં વ્યક્ત ન થઈ શકી. સૌથી પહેલા એ શક્તિ પર દ્રષ્ટિ જાય, પણ શક્તિ પર દ્રષ્ટિ જતા પેલા શક્તિની ખબર તો પડે કે આ શક્તિ છે મારામાં. અનંત શક્તિશાળી હું ભગવાન આત્મા, અનંત શક્તિશાળી હું પોતે પરમાત્મા. શક્તિ એકમાત્ર ખાલી હોવી એ પર્યાયમાં આનંદ પ્રગટ નથી કરતી. જ્યારે એ શક્તિ ઉપર દ્રષ્ટિ ગઈ, એ શક્તિ જે છે એ શક્તિ અનંત શક્તિશાળી એવા ત્રિકાળી ધ્રુવમાં જયારે સ્થિરતા થઈ, એ પર્યાયમાં સહજ રૂપે એ આનંદની અતિન્દ્રિય આનંદની ધારા પર્યાયમાં વહેવા લાગી. ત્યાર પછી એ અનુભૂતિ થઈ કે ચારે બાજુ જ્યાં દેખ્યું ત્યાં એટલું જ કે ચૈતન્યપણા સિવાય દેખાતું નથી. એકવાર એ ચૈતન્ય તત્વની અનુભૂતિ થાય પછી જગતના જે જે જ્ઞેયોને જાણે તે તે જ્ઞેયોમાં પોતાનું ચૈતન્યપણું જણાય, અર્થાત કે એ સમયે પોતાના ચૈતન્યપણાની જાગૃતિ. એટલા માટે મુનિવર રામથી પાહુર દોહામાં કહે છે, વન જંગલમાં ઝાડને દેખું, પત્તાને દેખું, ડાળીઓને દેખું, તળાવ સરોવરને દેખું, પશુઓને દેખું કે પક્ષીઓને દેખું, હું જ્યાં પણ દેખું છું મને જ્ઞાન જણાય છે. હું જ્યાં દેખું ત્યાં જ્ઞાન જણાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે હું કોના ઉપર રાગ કરું ને કોના ઉપર દ્વેષ કરું, કારણ કે બધે જ્ઞાન જણાય છે. અને એ જ્ઞાનની અનુભૂતિ માટે, આ ચૈતન્યની અનુભૂતિ માટે, એ ચૈતન્ય પરમાત્માઓ આ જાગૃતિ કે અનંત શક્તિ જે દ્રવ્યમાં રહેલી છે એ શક્તિ જ્યારે પર્યાયમાં વ્યક્ત થાય, વ્યક્ત થાય જેમ તલ છે, એ તલમાં તેલની શક્તિ છે. તલમાં તેલ પેલા હતું, શક્તિ રૂપે તો પડેલું હતું, પણ મહેમાન ઘરમાં આવેલા છે અને મહેમાન ઘરમાં આવ્યા હોય અને પૂરી તળવી હોય તો તલની અંદર રહેલું તેલ કામમાં નથી આવતું. એ પર્યાયમાં વ્યક્ત થયેલું હોય, જે નીકળેલું તલમાંથી હોય, એ તેલ કામમાં આવે છે. શક્તિ ભલે તલમાં હોય, ઉપયોગમાં ન આવી, ભલે મારામાં પરમાત્મા થવાની શક્તિ છે પણ જ્યાં સુધી એ વ્યક્ત ન થાય પર્યાયમાં ત્યાં સુધી આનંદની તરંગો આનંદની એવી લહેરો ઉઠતી નથી અને એટલા માટે જ પોતાને એક ક્ષણ માટે પણ હીન ન માને એવી અનંત શક્તિશાળી હું પોતે પરમાત્મા છું. દ્રષ્ટિનું જોર એવું જ્યાં દેખ્યું ત્યાં એ જ કે આ કોણ અનંત શક્તિશાળી પરમાત્મા છે. 24માં તીર્થંકર મહાવીર ભગવાન, 23માં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન, આ બંને એવા મહાપુરુષો જેમને પોતે આત્માની અનુભૂતિ થઈ, સમ્યક દર્શન પ્રગટ થઈ. મહાવીર ભગવાનને સમ્યક દર્શન પ્રગટ થયું સિંહની પર્યાયમાં, પાર્શ્વનાથ ભગવાનને સમ્યક દર્શન પ્રગટ થયું હાથીની પર્યાયમાં. એટલા માટે આ જે માર્ગ છે એ માર્ગ નરથી નારાયણ થવાનો માર્ગ નથી, આ માર્ગ પશુથી પરમેશ્વર થવાનો માર્ગ છે, આ માર્ગ જીવથી શિવ થવાનો માર્ગ છે, આ માર્ગ અનંતની યાત્રાનો માર્ગ છે. પણ ક્યારે કે બસ અહીંયા જેટલા પણ સંયોગો અત્યારે નજરની સામે દેખાય છે પહેલા તે એની અનિત્યતાનો બોધ થાય, ક્ષણભંગુરતાનો બોધ થાય અને તો તે નિત્યતાની યાત્રા પ્રારંભ થાય. હું પોતે અનંત શક્તિશાળી ભગવાન આત્મા આ જગતમાં રહીને પણ જગતમાં ક્યાંય મળ્યો નથી, મળ્યો નથી. એ શુદ્ધ ચૈતન્ય પણ આ જગતની અંદર ક્યાંય પડ્યું નથી. એક એવી જ્ઞાનની સહજ એવી એક ધારા વહે છે, નિરંતર એક કાર્ય ચાલે છે. જાણવું 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 એ એવી એક પ્રવાહ જ્ઞાનનો નિરંતર વહી રહ્યો છે. અને એ જ્ઞાનનો પ્રવાહ જ્યાં વહે છે રાગ ને દ્વેષના ભાવો થાય, પણ એ રાગ ને દ્વેષના ભાવો એ અહીંયા નથી, એ જ્યાં જ્ઞાનની સહજ ધારા વહે જ્ઞાનીને ક્ષણે ક્ષણે આ જાગૃતિ વર્તે છે. એક નદી વહી રહી છે, આ નદીના બે કિનારા પર બે ગામ એવા ગામ વસેલા છે. એ ગામ જ્યાં વસેલા છે ત્યાં નદી નથી અને જ્યાં નદી છે ત્યાં ગામ વસેલા નથી. જો એ નદી જ્યાં છે ત્યાં ગામ વસેલા હોય તો ગામ નદી જેવા થઈ જવા જોઈએ, એ પાણી જે વહી રહ્યું છે એવા થઈ જવા જોઈએ, એ જે છે એ ગામ બધા ભીના થઈ જવા જોઈએ. પણ ગામ કિનારા ઉપર છે, નદી અહીંયા વહી રહી છે. અને ગામ જો એ અહીંયા નદીના ઉપર હોય તો એ જેમ ભીના થઈ જાય આની જેવા થઈ જાય, એવી રીતે અહીંયા જ્ઞાનની ધારા વહે છે. એ ધારાની બંને બાજુ ગામ વસેલા છે, એક બાજુ રાગના ભાવનું, બીજી બાજુ દ્વેષના ભાવનું. આ ભાવોના જે ગામ વસેલા છે પણ જ્યાં જ્ઞાનની ધારા વહે છે ત્યાં રાગ અને દ્વેષના ભાવોના ગામ છે જ નહીં. જો રાગ અને દ્વેષના ભાવના ગામ એ જ્યાં જ્ઞાન છે એ જગ્યા ઉપર હોત તો એ પોતે તે ચેતનમય થઈ જાત, એ પોતે તે ચૈતન્યમય થઈ જાત, એ અનંતકાળ સુધી આત્માનો સ્વભાવ બની જાત, એ ક્યારે પણ દૂર ન થાત, એ બાર છે. અને એટલા માટે આ જાગૃતિ પ્રતિ સમય, આ જાગૃતિ વિકલ્પોના વહેતા પ્રવાહના કાળે હું આમાં ક્યાંય નથી, હું મારા પોતાના શુદ્ધ ચૈતન્ય પણ આની બહાર ક્યાંય નથી. દરેક સમયે ભગવાન આ જાગૃતિ, આ માર્ગ એ પશુથી પરમેશ્વર થવાનો માર્ગ છે. એમ ન વિચારવું કે પશુને શું સમજ પડે, પશુને શું આવડે. આ ભ્રમ આજ સુધી આપણે આત્માની અનંત શક્તિને જાણી નથી. કૂતરાને બોલતા નથી આવડતું, પણ એના અંદર જે સમજ છે એ સમજના બળ પર એ કૂતરાને પણ સમ્યક દર્શન અને મુક્તિની પ્રાપ્તિનો જે માર્ગ છે એ કૂતરાને પણ પ્રગટ થઈ શકે છે. એક માલિકના ઘરમાં રસોડાનો દરવાજો ખુલ્લો છે અને કૂતરો અંદર જતો રહે છે. કૂતરો અંદર જઈને ત્યાં રોટલી પડી હતી, એ રોટલીને મોઢામાં લઈ લીધી અને ભાગી ગયો. એટલો દૂર ભાગ્યો અને એને રોટલીને ત્યાં મૂકી અને જોવે છે બધી બાજુ કે માલિક પાછળ આવતો નથી ને, એ માલિકને જોવે છે. ડરતા ડરતા હમણાં હું પકડાઈ જાય છે, હમણાં મને મારશે. અને ત્યારે એ કૂતરો રોટલીને ડરતા ડરતા ખાય છે બીજા દિવસે એવું થયું કે એ કૂતર એ જ માલિકને ત્યાં ગયો. એટલે માલિકે એ કૂતરાને બહાર રોટલી નાખી, રોટલી બહાર નાખીને કૂતરો રોટલી લઈને ભાગ્યો નહીં, ત્યાં ત્યાં ઉભા ઉપર રોટલી ખાઈ લીધી, ભાગવાની જરૂરત ન લાગી. એ કૂતરાને બધી સમજ પડે છે, એને બોલતા નથી આવડતું ચોરી, પણ એને ખબર છે કે ગઈકાલનો માલ હતો ચોરીનો હતો એટલે ભાગવું જરૂરી હતું, આજનો માલ ચોરીનો નથી એટલે ભાગવાની જરૂર નથી. આ જે સમજ છે એ સમજના બળ પર કૂતરાને સમ્યક દર્શન થઈ શકે છે. એ ચોરી બોલતા જેમ આવડતું નથી પણ એનો ભાવ સમજે છે અને એનાથી છૂટી પણ શકે. એવી રીતે તે એને મિથ્યાત્વ બોલતા આવડતું નથી, શરીરમાં હું પણ એવું બોલતા આવડતું નથી, પણ હું પણ છૂટી શકે છે. અને જયારે પશુને પણ આ મિથ્યાત્વ છૂટી શકતું હોય અને અનાદિથી સંસારનું જે પરિભ્રમણનું કારણ છૂટી શકતું હોય તો આપણે કેમ ન છૂટે. એટલા માટે તે આપણે આજની જે વિષય અહીંયા નક્કી કર્યો છે એટલો અદભુત વિષય છે, ચૈતન્ય નો વિકાસ, આ શુદ્ધાત્માનું સ્વરૂપ. કારણ કે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિનું કેન્દ્ર બિંદુ જે હતું એ શુદ્ધાત્મા હતું. શુદ્ધાત્મા કેન્દ્ર બિંદુ હતું, દરેક સમયે આ જાગૃતિ, હું ક્યાં છું, પોતાના ચૈતન્યપણાની જાગૃતિ. તમે કયું કાર્ય કરો છો એ મહત્વનું નથી, રસોઈ બનાવો છો, ઓફિસે જાઓ છો, ગાડી ચલાવો છો, કયું કાર્ય થઈ રહ્યું છે એ મહત્વનું નથી. એ કાર્યના કારણે અંતરમાં પોતાના ચૈતન્યપણાની જાગૃતિ કેટલી છે એ મહત્વનું છે. કારણ કે આત્મ જાગૃતિ એ જ ધર્મ છે, બેહોશી એ જ અધર્મ છે. પ્રતિ સમય આ જાગૃતિ બની રહે, એવી જાગૃતિ બની રહે કે આ જે દેહની ક્રિયા થઈ રહી છે એ દેહની ક્રિયામાં આ ચૈતન્ય તત્વ ક્યાંય નથી, આ જળની ક્રિયાને ત્યારે તમને એટલી દૂરી ને એટલું સેપરેશન, એટલી દૂરી તમને એનો અનુભવ, એનો અહેસાસ થાય. તમારી બાજુમાં જે વ્યક્તિ બેઠી છે એ વ્યક્તિને તમે જેટલી દૂરથી દેખો છો, એ વ્યક્તિ ક્યાં છે એટલું માત્ર તમે દેખો છો, પણ તમને ખબર છે કે એ વ્યક્તિ છે એટલે હું નથી. તમને ખબર છે એ છે પણ એના કારણે હું નથી. એવી જ રીતે આ પ્રમાણમાં જથ્થાને તમે દેખો છો, પણ તમે એવી રીતે દેખો છો કે આ પડ્યું છે, ખાલી આ પડ્યું છે, એ પડ્યું છે એટલે હું છું એમ નહીં, હું મારા પોતાના ચૈતન્ય પણાને લીધે છું. ત્યારે તમે દેહથી એટલા દૂર આ પોતાના ચૈતન્યપણાને અનુભવો છો. આ જાગૃતિ, અવેરનેસ, પતિ પત્ની રસ્તા પરથી જતા હોય અને તમે દેખ્યું કે કોઈ પતિ પત્ની રસ્તા પરથી જઈ રહ્યા છે, તમે ખાલી તમારા ઘરની બારીમાંથી દેખો છો કે આ કોઈ પતિ જઈ રહ્યો છે, કોઈ પત્ની જઈ રહી છે, પણ એમાં પતિ જે છે એ હું નથી ને પત્ની છે એ પણ હું નથી, હું તો મારા ઘરમાંથી દૂરથી દેખું છું. જેમ એટલી દૂરી દેખાય છે કે આ પતિ પણ હું નહીં ને પત્ની પણ હું નહીં, હું ઘરમાંથી બહાર નીકળ્યો જ નથી. એવી જાગૃતિ, એવી જાગૃતિ કે જયારે તમે તમારી પત્ની સાથે કે તમારા પતિ સાથે રસ્તા પરથી જઈ રહ્યા છો, આ બે જણા જઈ રહ્યા છે, જેમ પેલા જાગૃતિ હતી કે આ બે માં હું ક્યાંય નથી, હું મારા ઘરમાંથી દૂરથી દેખી રહ્યો છું, એટલી જાગૃતિ કે આ કોઈ જઈ રહ્યા છે, હું મારા પોતાના ચૈતન્યપણામાં અત્યંત દૂર પોતાનામાં સ્થિર છું, હું આમાં ક્યાંય આવ્યો જ નથી. દ્રષ્ટિનું જોર એટલું દ્રવ્ય પર, પોતાના ચૈતન્યપણા ઉપર, આવું જોર જ્યાં દ્રવ્ય પર એવું દૃષ્ટિનું જોર આવે કે ત્યાં જ્યાં દેખ્યું ત્યાં ચૈતન્ય પરમાત્માનો મેળો દેખાય, બીજું કઈ ન દેખાય. ત્યાં બધા જ ભેદોથી મુક્તિ અને અભેદ એવા ચૈતન્યપણા ઉપર જ દ્રષ્ટિ છે. ત્યારે એ ભેદો નીકળી જાય કે તમે મનુષ્ય છો કે તમે કેરિયન છો, કે તમે મનુષ્યમાં પણ તમે કોણ છો, હિન્દુ છો, મુસ્લિમ છો, શીખ છો, ઈસાઈ છો, કોઈ ભેદ નહીં, ખાલી એક જ કે આ જે પરમાણુનો ઢગલો પડ્યો છે એના ઉપર હશે અજ્ઞાનીનું જોર છે. અંદરમાં જે છે, અંદરમાં જે જીવંત ચૈતન્ય તત્વ એનો વિચાર કેટલા છે. બાઇબલમાં એક સ્ટોરી આવે છે જીસસ ક્રાઇસ્ટની, એક વ્યક્તિને તળાવના કિનારે ઉપદેશ આપતા હતા. ઉપદેશ એવો આપતા હતા કે ભાઈ તું આ ઝાડ જે પાથરી છે એ ઝાડ તે શેના માટે પાથરી, તો કે માટલા માટે, તો કે હવે તું આવી નાની ઝાડ પાથરવાનું બંધ કરને, મોટી ઝાડ પાથર, મોટી જાળ પાથર એટલે બધું એવી જાળ પાથર કે પરમાત્મા ફસાયેલો કોઈ નથી ફસાવવા, એને જ પ્રાપ્ત કરવો છે એવું વાત કહી રહ્યા હતા. ત્યાં તે વ્યક્તિ ગામમાંથી આવે છે, ગામમાંથી આવેલી વ્યક્તિ એ કે ચલ તું આ જીસસની પાસે અહીંયા કેમ ઉભો છું, ચલ હું તને લેવા આવ્યો છું. કે અત્યારે હું સાંભળું છું, એમની વાત સાંભળું છું, અત્યારે હું નહીં આવું. કે ચલ હું તને લેવા આવ્યો છું, તારા પપ્પાનું શરીર છૂટી ગયું, મોત આવ્યું છે, તને લેવા માટે આવ્યો છું. આ વ્યક્તિએ જીસસને કીધું મને માફ કરો, મારે જવું પડશે. હું 3 દિવસ પછી આવીશ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. ત્યારે જીસસ તેને કહે છે 3 દિવસ પછી આવીશ, તને ખબર હતી 3 દિવસ પછી તારા પપ્પાનું શું થવાનું છે? તારા પપ્પાને ખબર હતી 3 દિવસ પછી એનું શું થવાનું છે? પણ કે ના, આજે તો જવું પડશે, દફનાવા માટે જવું પડશે પપ્પાને. ત્યારે એ કહે છે કે હવે દફનાવા માટે આખી દુનિયામાં આ જ ચાલી રહ્યું છે. તે પંખી તો ઉડી ગયું, કે પિંજરું રહી ગયું. કોઈ પિંજરાને બાળે છે, કોઈ પિંજરાને દાટે છે, કોઈ પિંજરાને પક્ષીઓ માટે ખુલ્લું છોડી દે છે. બધાને પિંજરાની વધારે પડી છે. પંખી જે ઉડી ગયું એની કોઈને વિચાર પણ નથી આવતો. એ જ આ ઉપરનું જોર એટલું કે બસ હું મારા પોતાના ચૈતન્યપણામાં છું. ત્યારે તમને પોતાને એટલે દોરીનો અહેસાસ થાય. ત્યારે તમને ખબર છે કે એક ક્ષણમાં આ જાણીતું અજાણ્યું બને છે. પોતે વિચાર કરો કે અત્યારે તમે પોતાને જૈન માનો છો, કોઈ પોતાને હિન્દુ માને છે, અહીંયા કોઈ પોતાને ક્રિશ્ચિયન માને છે, તમે જે પોતાને માનીને બેઠા છે. પણ જે કઈ પણ સંયોગ પોતે આપણે અત્યારે અહીંયા ફેલાવેલા છે, એ સંયોગોમાં છે. અહીંયા 9 વાગે જો મૃત્યુ થાય, અને 9 વાગે મૃત્યુ થાય, અને આવતા ભાવમાં જ્યાં જન્મ થયો, 9 ને એકે એને પૂછવામાં આવે, બતાવ કોણ છે તારા ભાઈ ને બેન ને પપ્પા ને મમ્મી. 9 ને એકે એને પૂછવામાં આવ્યું, બતાવ કોણ છે તારા. કશું યાદ નથી. ઘર, ઘરનું એડ્રેસ ખબર નથી. ગામ, દેશ કશું યાદ નથી, બધું ભૂલાયું. 9 વાગે મૃત્યુ થયું, અને 9 ને એકે કઈ યાદ નથી. આના ઉપરથી વિચાર કરવો કે જયારે 9 વાગે દેશ એટલે 9 ને એકે ભૂલવાનું છે, પાક્કું ભૂલવાનું છે. 9 ને એકે, 9 ને એકે જયારે ભૂલવાનું છે, તો 8 ને 59 ને 159 ના કેસ નથી ભૂલી જતો. 159 ના ભૂલી જાય તો અનંત પરિક્રમણ મટી જાય. ભૂલી જવાનો મતલબ એ છે કે અંદરમાં ચૈતન્ય મારું લીન થયું, કે હવે એને ખબર નથી કે હું ભારતમાં છું કે પાકિસ્તાનમાં છું કે હું કયા દેશમાં છું. અત્યારે હું મારા ચૈતન્યપણામાં છું. અને તે સાકર ક્યારેય ભારતમાં નથી હોતી, સાકર અમેરિકામાં નથી હોતી. સાકર ત્યાં હોય છે જ્યાં મીઠાશ છે. મીઠાશની બહાર સાકર ક્યાંય ગઈ નથી ત્યારે તમને અનુભવ થાય. તમે ક્યાંય નથી હોતા, કોઈ દેશમાં નથી હોતા, તમે તમારા સ્વરૂપ માંથી ક્યાંય બહાર નથી ગયા. અને ભગવાન આ સ્વરૂપની અનુભૂતિ એ ચૈતન્યનો વિકાસ અનુભૂતિ થઈ. પણ આ અનુભૂતિ માટે જે શક્તિ જ્ઞાનની જે છે, જેટલું પણ જ્ઞાનનો ઉઘાડ છે, એ જ્ઞાનના ઉઘાડનો સદુપયોગ કરવામાં આવે. દરેક આત્મામાં અત્યારે શક્તિ છે, એ શક્તિના બળ પર પોતે પામી શકે છે. એને અત્યારે આ ક્ષણે આત્માની અનુભૂતિ થઈ શકે છે. નિરાશ ન થવું કે અમારામાં શક્તિ નથી, અમને યાદ રહેતું નથી, ભૂલાઈ જાય છે, શાસ્ત્રો ભણ્યા નથી. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. તમારા જે પૂર્વના સંસ્કાર હોય, એક વાક્ય પણ તમારા કાન માં પડે, તમને દર્શન અહીંયા થાય છે. અંદરમાં એ પૂર્વનું બીજ રોપાયેલું હોય. એટલા માટે કોઈ પણ આત્માને એવી રીતે આપણે ધારણા ન બાંધીએ કે આને શું ખબર પડે, આને શું ખબર પડે. કેટલા જીવો છે કે જે જીવો માટે આપણે એક પહેલેથી ધારણા, તમે વિમાનમાં યાત્રા કરતા હો, તમારી સીટ વચ્ચેની હોય, આ બાજુની 3 ની સીટ છે ને આ બાજુની સીટ છે, આ બાજુની સીટ ઉપર 2 જણા બેઠા છે. એર હોસ્ટેસે આવીને પૂછ્યું વેજ કે નોન વેજ, આને કહ્યું નોન વેજ, આને કહ્યું વેજ. આ નોનવેજ જે બોલ્યો ને તરત જ આપણને એમ લાગે આ કેટલો પાકું છે, આ મારી બાજુમાં ક્યાં, અને આ થોડો મીઠો લાગે, ભલો લાગે કે આપણા જેવો છે. એના ભાવથી પોતાને કશું જ લાગતું વળગતું નથી. પણ પોતાની અંદર જે ભાવ થઈ ગયો, એ 2-5 સેકન્ડ માટે આ મારા અનંત સંસારનું કારણ બનવાનું છે. એક એક ક્ષણે જાગૃતિ કે શું પ્રયોજન છે મારે એનાથી, હું મારા ઉપર નજર કરું. અને એવી દ્રષ્ટિ
કે મને હવે કોઈનાથી કઈ લાગે વર્ગે નહીં, જગતમાં જેના જેવા ભાવ મારે શું એનાથી. અને ત્યારે જ તમે તમારા આત્માનો વિકાસ થઈ શકે ત્યારે દ્રષ્ટિ પર ઉપરથી હતી, પરથી દ્રષ્ટિ નથી કે બીજો શું કરે છે એમાંથી નીકળતો છે. બીજાની પર દ્રષ્ટિના કારણે છે, આ પરની દ્રષ્ટિના કારણે છે, આ મિથ્યા દ્રષ્ટિના કારણે છે અનંત સંસાર પરિભ્રમણ થયું છે. અને આપણે જાણતા નથી કે એ આત્મામાં ક્યારે પરિવર્તન આવી જાય. આપણે ભાવ કર્યા કે આ કેવો પાપી, એ વ્યક્તિ ત્યાંથી ઉભી થઈ, ઉભી થઈ ગયા પછી કોઈ એને સંતનો યોગ થઈ ગયો, એનું જીવન પલટાઈ ગયું, એને માંસ ખાવાનું છોડી દીધું, એના અંદર એવું પરિવર્તન આવ્યું, સત્સંગ શરૂ થયો અને તમને દર્શન પામ્યો એ છે. પણ તમે 2 વર્ષ ને 5 વર્ષ ને મરણ પથારી સુધી મારી બાજુમાં વિમાનમાં એક બેઠો તો પાપી એવો બેઠો હતો, એ તો મોક્ષના માર્ગ પર લાગી ગયો છે. પણ તમારી જે દ્રષ્ટિ કે પેલો એક પાપી બેઠો હતો, પોતાનું પરિભ્રમણ ચાલુ છે. અચ્છા, એક ક્ષણ માટે પણ બીજા જીવમાં ઉત્પન્ન થતા વિકારને લઈને, દોષોને લઈને પોતાના આત્મામાં કોઈ દોષ ઉત્પન્ન ન થાય, પોતાના આત્મામાં એના ભાવ છે. એટલા માટે એવી દ્રષ્ટિ, એટલી ઉત્કૃષ્ટ દ્રષ્ટિ. હમણાં જ અમે ભારતના અંદર, રાજસ્થાનના અને મધ્યપ્રદેશના અંદર યાત્રા પર હતા, ત્યાં એક વ્યક્તિ અમને પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન એવો પૂછ્યો કે એક મહારાજ છે, દિગંબર મહારાજ છે, વસ્ત્રથી પહેરતા, ભર સભામાં એમણે પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી વિશે બહુ ખરાબ બોલે છે, બહુ નિંદા કરે છે, બહુ ટીકા કરે છે. એટલે આ બધા લોકોએ ભેગા મળીને એમને કહ્યું કે તમારી પાસે આટલે બધે જતા હો તો તમારી પાસે કોઈ ઉપાય પણ હશે કે આ બધાની માટે શું કરવું હવે આપણે, અને કેટલું શું બેઠું રહેવું, કઈક તો કરવું પડશે. એટલે એક મિટિંગ રાખીને, મિટિંગમાં બધા લોકો પોતપોતાનો મત આપતા હતા કે આમ કરીએ આમ કરીએ. અને હવે તો ભરસભામાં બોલે છે, એકાંતમાં બોલે તો ઠીક છે, ભરસભામાં બધાની સામે આવું બોલે છે, ટીવી પર પણ એના પ્રવચનો આવે છે, કઈક કરવું પડશે. એ લોકોએ પૂછ્યું અમને કે શું કરવું, હવે કઈક તો કરવું પડશે. ત્યારે અમે કહ્યું ખરેખર હવે આપણે ચૂપ નહીં બેઠું, કેટલા ચૂપ બેઠા રહેશું કે નહીં હવે નહીં બેઠું, હવે 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 કઈક કરવું પડશે. બધાનો એક જ પ્રશ્ન, શું કરવું પડશે એ તો બતાવો. બધાને એક જ કીધું, કઈ કરવું પડશે, પર્યાય દ્રષ્ટિ છોડવી પડશે. એની પર્યાયમાં જે ભાવ થાય, હું પોતે બસ પોતે એને પણ પરમાત્મા તરીકે જયારે દેખું, પૂજ્ય ગુરુદેવ શ્રીની નિંદા કરનારાને પણ હું પરમાત્મા પણા રૂપે દેખું, પરમાત્મા રૂપે દેખું, ત્યારે મેં પૂજ્ય ગુરુદેવ શ્રીનો આદર કર્યો. જ્ઞાનીનો આદર એ છે કે જ્ઞાનીને પણ કોઈ ખરાબ છે તો જ્ઞાનીને ખરાબ કહેનારાને પરમાત્મા રૂપે દેખે, એને પણ પરમાત્મા તરીકે દેખે. અને એટલા માટે નહીં કે એ આત્માનું કઈ હિત થશે, એ આત્માનો કઈ વિકાસ થશે. એટલા માટે, કારણ કે પોતાના આત્માનો વિકાસ થશે, પોતાના આત્માની હિત થશે. પ્રતિ સમય આ જાગૃતિ, પોતાની શક્તિ કેટલી છે એની પોતાને ખબર નથી. રોગની એક ઘટના મને સ્મરણમાં આવી. એક ચિત્રકાર પોતાના જીવનમાં ઘણા બધા ચિત્ર બનાવ્યા હતા. એ ચિત્રકારને પૂછવામાં આવ્યું કે બતાવો તારા જીવનના તે જેટલા ચિત્ર બનાવ્યા એ ચિત્રમાં સૌથી શ્રેષ્ઠ ચિત્ર કયા છે. ત્યારે ચિત્રો બધા હતા, એમાંથી એને 2 ચિત્ર વિશે બતાવી અને એને એની સ્ટોરી શરૂ કરી કે આ ચિત્ર કેવા પ્રકારના 2 ચિત્ર છે. પહેલું ચિત્ર એવું હતું, એને વાત કરી કે અત્યારે મારી ઉંમર 60 વર્ષની છે અને આ છેલ્લું ચિત્ર મેં 60મા વર્ષે બનાવ્યું છે. અને પહેલું ચિત્ર જેને હું કહું છું શ્રેષ્ઠ ચિત્ર, એ 40મા વર્ષે બનાવ્યું છે. 40મા વર્ષે બનાવેલા ચિત્ર વિશે એને વર્ણન કરવાનું શરૂ કર્યું કે જો આ ચિત્ર કેવું છે. એક વ્યક્તિ છે,
નદી વહી રહી છે, એ નદીના કિનારા પર બેઠી છે, એ વાંસળી વગાડી રહી છે, ગીત ગાઈ રહી છે, એટલો ઉલ્લાસ છે, એવા સપના દેખી રહી છે. આવું બધું એક ચિત્ર એને ત્યાં ક્ષેત્રની અંદર ચિત્રિત કરી દીધું. એને કીધું આ, પછી એને સ્ટોરી આગળ વધારી અને કીધું આ બીજું ચિત્ર બનાવવાનો મને વિચાર એટલે આવ્યો, કારણ કે પહેલું ચિત્ર જયારે મેં બનાવ્યું ત્યારે મને એમ થયું કે આ તો આ પૃથ્વી પર જે આનંદમાં અને મસ્તીમાં રહેવા વાળા એકનું દ્રશ્ય તો ચિત્ર તો મેં બનાવી લીધું. હવે કોઈ એવો પાપી ઈર્ષાથી અદેખાયથી ભરેલો હોય એવાનું ચિત્ર બનાવું. મેં ઘણી જગ્યાએ તપાસ કરી કે કોઈ પાગલખાનામાં મળી જાય, કોઈ હોસ્પિટલમાં ક્યાંક એવું મળી જાય, કે કોઈ જગ્યાએ જેલમાં મળી જાય, અને મને અંતમાં એક વ્યક્તિ જેલમાં મળી ગઈ. ને જેલમાં એ વ્યક્તિના ચહેરા ઉપર એટલી ઈર્ષા અને અદેખાય હતી, એને જયારે મેં દેખી મને થયું કે બસ આ વ્યક્તિ બરાબર છે, હું આનું ચિત્ર બનાવું. અને એ ચિત્ર હું બનાવતો જતો હતો એને દેખતા ને એ સમયે જ તેને મારા જીવનનું જે શ્રેષ્ઠ ચિત્ર હતું, જે પહેલું ચિત્ર, એની બાજુમાં રાખ્યું હતું. અને એને બાજુમાં રાખીને આ ચિત્ર હું બનાવતો હતો. અને એ ચિત્ર જયારે હું બનાવતો જતો ને આ કેદી નામ ચહેરા ઉપર મેં દેખ્યું કે આંસુની ધારા એવી ટપકવા માંડી, એવા આંસુની ધારા વહે છે. એટલી રડવા લાગી, મારું ચિત્ર પૂરું થયું. અને પછી મેં એને પૂછ્યું કે કેમ ભાઈ તું આટલું કેમ રડે છે? તો એને જવાબ આપ્યો કે જીવનના દિવસો કેવા બદલાય છે, આજે પહેલું ચિત્ર બનાવ્યું છે એ પણ મારું જ હતું 20 વર્ષ પહેલા. એક આવીથી આવી દશા પણ આવી શકે. એ ચિત્રકારે પોતે મનુષ્યના જીવનની શક્તિની વાત કરી કે જો ધારે તો આટલો ઊંચે પણ થઈ શકે છે, અને ધારે તો એ નીચે પતન પણ એટલું થઈ શકે છે. એ પોતે કેવી રીતે એની શક્તિને વાપરે છે એ એના ઉપર છે. એટલા માટે જ આ પ્રતિ સમય જાગૃતિ પર છે. ચક્રવર્તીના જીવનમાં આપ જાણો છો, ચક્રવર્તી પદ સાથે મરે તો સાતમા નરકે. ચક્રવર્તી પદને છોડીને મુનિધર્મ અંગીકાર કરે મોક્ષે જાય છે, તો મોક્ષે જાય છે સાતમા નરકે પણ કેવી રીતે એ શક્તિને ભોગવીને, એ શક્તિ જે હતી બહારના વૈભવની એને છોડીને એ કેવી રીતે પોતે લેવું એ પોતાના ઉપર છે. એટલા માટે કોઈ પણ આત્મા માટે કે આ આત્માને શું ખબર પડે આગલા સમય આપણે જાણતા નથી કે એવી દશા કેવી હશે. દરેક સમયે આ જાગૃતિ આપ સૌ જેવી જાણો છો કે અમારું અહીંયા આવવાનું થયું છે આત્મસિદ્ધિ શાસ્ત્રના મિશનના મુખ્ય કાર્ય માટે આવવાનું થયું છે. કારણ કે પરમ કૃપાળુ દેવ દ્વારા રચિત આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અમે કૃપાળુ દેવની વાણીને, આ વિકરાગી વાણીને દુનિયાના 142 દેશોની 415 ભાષાઓમાં અનુવાદ કરવાનું આ મિશન પ્રારંભ થયું છે. અને દુનિયામાં 1 લાખ કેન્દ્ર પર કૃપાળુ દેવની રચેલી આ વિતરાગ વાણીને 1 લાખ કેન્દ્ર પર સ્થાપિત થઈ રહી છે. અને એમાં જે અનુભવ થાય છે કે આત્મા શું કરી શકે છે અને આપણે કેટલું અંડર એસ્ટિમેટ કર્યું છે એવી ધારણાઓ આત્મા માટે બાંધી છે. આને શું ખબર પડે, આને શું આવડે, આને શું સમજ પડે, એવા એવા જીવોના અંદર પરિવર્તન આવે છે. જ્ઞાનીની જે વાણી છે એ વાણીમાં પક્ષપાત ક્યાંય નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની વાત છે. વ્યક્તિને પ્રધાનતા આપતા નથી જ્ઞાની, સ્વરૂપને પ્રધાનતા આપે છે. અને આ જગતમાં અત્યારે એ થઈ રહ્યું છે કે સ્વરૂપ કરતા જ્યાં વ્યક્તિને પ્રધાનતા આપવામાં આવી કે બસ આગ્રહો બંધાવા લાગ્યા. જોર સ્વરૂપ પર હોય, વ્યક્તિ પર નહીં. અને એટલા માટે કૃપાળુદેવ આત્મસિદ્ધિ શાસ્ત્રની પહેલી ગાથામાં શરૂઆત જ ત્યાંથી કરે છે. એમ નથી લખ્યું જે વ્યક્તિને સમજ્યા વિના પામે દુઃખનું, એમ લખ્યું જે સ્વરૂપ સમજ્યા વિના પામે દુઃખનું. કારણ કે જ્ઞાનીઓનું જોર સ્વરૂપ ઉપર હોય છે, વ્યક્તિ ઉપર નથી. સ્વરૂપ બધા માટે સરખું છે. એક હિન્દુ પોતે ગરમ પાણીમાં હાથ નાખે એનો હાથ બળશે, મુસ્લિમ ગરમ પાણીમાં હાથ નાખે એનો હાથ બળશે. જળનો સ્વભાવ પણ હિન્દુ મુસ્લિમ માટે અલગ નથી, તો આ ત્રણ લોકનો નાશ છે પરમાત્મા, એનો સ્વભાવ હિન્દુ મુસ્લિમ ને જૈન માટે અલગ કેવી રીતે હોય? જળનો સ્વભાવ પણ અલગ નથી તો ચેતનનો અલગ કેવી રીતે હોય? આ જાગૃતિ પર આ ઐતિહાસિક દુનિયામાં અત્યારે આ ભ્રાંતિને ધારણા ચાલી રહી છે. એટલા માટે અધર્મ એ છે કે જે અહીંયા ભરાઈ ગયું છે, અંદર સ્ટોર થઈ ગયું છે, અને એ એવું સ્ટોર થઈ ગયું છે એ સિવાય જો કોઈ વાત કરે એ વાત આપણને રૂચતી નથી. નાનપણથી જ તે છોકરાને સ્ટોર કરી દેવામાં આવે છે. એ છોકરાએ પ્રશ્ન પણ નથી પૂછ્યો. આખી દુનિયામાં અત્યારે આવું થઈ રહ્યું છે, આવું ચાલી રહ્યું છે. વિશ્વાસ વધી રહ્યો છે, વિચાર મરી રહ્યો છે. વિશ્વાસ, છોકરાનો જન્મ થયો, પપ્પાએ કીધું બેટા આ ભગવાન કોણ? જીસસ. આશા પર બાઇબલ. છોકરો મોટો છે, રોજ એને કહે છે જીસસ, બેટા જીસસ, બેટા જીસસ, બેટા જીસસ, રોજ કહે છે. છોકરો મોટો થાય છે, કોઈ એને પૂછે કોઈ કયા ભગવાન સાચા, ફટાફટ બોલે છે જીસસ. એને ખબર જ નથી જીસસ કોણ હતા. નાનપણથી એને સ્ટોર કરી દેવામાં આવ્યું, એના મોઢામાંથી આ શબ્દ નીકળે છે. કોઈ એવું સ્ટોર કરી દીધું અલ્લાહ 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 એ જ બોલે છે. કોઈ કહી દીધું માવીર ભગવાન એ જ બોલે છે. આખી દુનિયામાં વિશ્વાસ વધી રહ્યો છે, વિચાર મરી રહ્યો છે. એટલે કૃપાઓ દેવ દે કે તું વિચાર કરીને સત્યનો નિર્ણય કરજે, ખાલી માની નહીં દેતો તો એ કીધું. એટલે બીજાનો નિર્ણય તારી ઉપર હાવી ન થવો જોઈએ, કારણ કે જેની પાસે જે સાંભળ્યું છે એને પોતાને ખબર નથી કે મહાવીર ભગવાન કોણ હતા. એને પણ એના બાપા પાસેથી સાંભળ્યું હતું અને ખાલી તેને કહી દીધું હતું. આ પરંપરા આખી દુનિયામાં ચાલે છે, અને આખી દુનિયામાં છોકરાને નાનપણથી ધર્મ વિશે સંસ્કાર નાખી દેવામાં આવ્યા. તો આખી દુનિયામાં આટલી હિંસા કેમ વધી રહી છે? આટલા યુદ્ધ ને આટલી લડાઈ કેમ થાય છે? જો નાનપણથી છોકરાઓને બધાને ધર્મ મળી જાય છે તો એટલા માટે કે ધર્મ નથી મળતો, સ્ટોર કરી દેવામાં આવે છે. અને એ જ્યાં સુધી સ્ટોર વાળું નોલેજ છે ત્યાં સુધી એ હોજ છે. પાણી જે હોય કુવામાંથી અંદરથી બહાર આવે, અને હોજની અંદર બહારથી અંદર જાય. આપણી પાસે જે બધું જ્ઞાન અત્યારે ભેગું કર્યું એ બધું બહારથી અંદર નાખ્યું, શાસ્ત્રને વાંચી વાંચીને અંદર સ્ટોર કર્યું છે. અજ્ઞાનીની દશા આ પાણીના હોજ જેવી છે, અને જ્ઞાનીની દશા કુવા જેવી છે. અંદરથી બહાર પ્રગટ થાય છે, બહારથી અંદર નથી ગયું. અને હોજ કે હજી લાવો, જેટલું બની શકે એટલું લાવો. કુવો કે છે જેટલું જોઈએ એટલું લઈ જા. કુવો બનવો હોજ નહીં. અને એટલા માટે તે એ જાગૃતિ અંતરમાં કે કોઈના કહેવાથી હું સ્વીકાર નહીં, હું પોતે પોતાના અનુભવથી સ્વીકાર કરું. આપણને જેવો ભ્રમ રોજ તમે ટીવીમાં સાંભળ્યું છે, એડવર્ટાઇઝ સાંભળી રહ્યા છે, નિર્મા વોશિંગ પાવડર આ સાંભળ્યું. તમે બજારમાં ગયા અને તમે કરિયાણા વાળા દુકાને જઈને કીધું ભાઈ સાબુ આપો ને, એને પૂછ્યું કયો સાબુ? તમે કીધું નિર્મા. તમને ખબર જ નથી નિર્મા એ શું છે, ક્યાં છે. પણ જે વારંવાર સ્ટોર થતું ગયું એ તમારી અંદર મણાતું ગયું, બોધ કરશો જ નથી. આખી દુનિયામાં આ થઈ ગઈ છે જીસસ, પણ કોણ ખબર કઈ નથી. આ બેહોશીનું નામ અધર્મ છે. નહીં તો દુનિયામાં જો આટલા મંદિરો બને છે, મસ્જિદો બને છે, ચર્ચ બને છે, અને આટલી લડાઈ થાય છે કારણ કે વિશ્વાસ વધે છે ને, અંદરથી કોઈ વિચાર નથી કરતો. આ વિચારની જરૂર છે. કૃપાળુ દેવ એમાં કહે છે આ વિચાર કરશું. ને એ મિશન લઈને અમે 142 દેશની યાત્રા પર નીકળ્યા છીએ. યુએસએ 56મો દેશ છે. 56 દેશની 96 ભાષામાં આત્મસિદ્ધિ શાસ્ત્રનો અત્યાર સુધીમાં અનુવાદ થઈ ચુક્યું છે. 415 ભાષામાં પહોંચશે આ અનુવાદ, અને ઘરે ઘરે ગામે ગામે દેશે દેશે આ વિતરાક વાણી પહોંચશે. 18,500 વર્ષ સુધી પંચમકાળના અંતમાં પણ આ વાણી જગતના જીવો સુધી સાધકોની સાધનાનો આધાર બને. કાલે આ શરીર રાખ થાય તો ભલે થાય, શરીર રાખ થાય તો ભલે થાય, પણ વિતરાક વાણી ટકીને રહે, આ પરમાત્માની વાણી ટકીને રહે, અને સાધકોની સાધનાનો આધાર બને. આ વાણી એવી છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે. એટલા માટે જ તમે આના પર ઘણા જગ્યાએ પ્રયોગ કર્યા. કારણ કે કેટલા લોકો એમ પૂછતા હોય કે તમે આ શાસ્ત્રને તે 142 કન્ટ્રીમાં કેમ ફેલાવવાનો ભાવ કેમ આવ્યો, કોઈ બીજું કેમ નહીં? અમે એને કહીએ કે આત્મસિદ્ધિ શાસ્ત્ર જો અમારી પાસે અહીંયા જે આટલી ગાથાઓ 142 ગાથાઓ અહીંયા જે ટંકોત્તીર્ણ કરી છે, આ 142 ગાથાઓ તમારી સામે છે. અત્યારે અમારી પાસે 1,500 જૈન ધર્મના શાસ્ત્રો પુસ્તકો બધા 1,500 છે. એની પીડીએફ ફાઇલ છે 1,500 શાસ્ત્રની. એ પીડીએફ ફાઇલ અમે તમને આપીએ, કોઈને પણ જોઈએ તો લઈ શકે. 1500 શાસ્ત્રની પીડીએફ ફાઇલ, અને એ પીડીએફ ફાઇલમાંથી એ શાસ્ત્રમાંથી કોઈ પણ પાનું તમે વાંચો, કોઈ પણ શાસ્ત્રનું કોઈ પણ પાનું અને કોઈ પણ વાક્ય તમે લઈને અમારી પાસે આવો. 1500 શાસ્ત્રનું કોઈ પણ વાક્ય લઈને આવો અને અમે તમને બતાવશું કે એ વાક્ય આ 142 ગાથામાં ક્યાં લખ્યું છે. અને આના ઉપર અમે પ્રયોગ કર્યા ધરમપુરમાં 300 શાસ્ત્રોના. તમે લાવો, અમે તમને બતાવશું આ તીર્થંકર ભગવાનની જીતે જુનીઓ સાર છે. આ ખાલી કહેવાથી નહીં, તમે પ્રયોગ કરીને બતાવીએ, કારણ કે આમાં કોઈ પક્ષપાત વગરની એવી વાત નથી. અને એટલા માટે, કારણ કે કૃપાળુ દેવ કહેતા અમારી પાસે સમય જ નથી બીજાની નિંદા કરવાનો. તમે જો તમે નિર્મા બોલે છે એ ક્યારે એમ નથી કહેતા. દિલ ખરાબ છે નહીં લેતા. એડવર્ટાઇઝ વાળા ક્યારે એમ નહીં કે રીલ તાબુ ખરાબ છે નહીં લેતા. બીજી કંપની ખરાબ નહીં કહે, એ કે છે નિર્મા. કેમ? કારણ કે બીજાનું જો ખરાબ બોલે તો પોતાના ગુણધર્મ ક્યારે કાશે? જે પોતે કેવું છે ક્યારે કહેશે? અને બીજાની નિંદા કરે કે રીલ તાબુ નહીં લેતા, તો કેટલાય લોકો એ વાત છે ને રીલ ની ખબર જ નથી, તો એને ખબર પડી કે આ રીલ નામનો કઈ હોય, લાવી તો ટ્રાય કરીએ. ન ખબર હોય એને ખબર પડે. એટલા માટે નિર્મા વાળા નિર્માનમાં જ કરે, બીજું કોઈનું નામ ન લે. કૃપાઓ દે કે આત્મા આત્મા ને આત્મા, અમારે કોઈની નિંદા નથી કરવી, બીજા કોઈના દર્શનના કોઈ પણ ધર્મની કોઈની ટીકા નથી કરવી. એક શુદ્ધ આત્મા ગમે આ શરણ કો, એક જ જોર. એટલા માટે આ સ્વાસ્થ્ય માટે, આંસુ વહે ચૈતન્ય માટે, પરસે ઓછું તે ચૈતન્ય માટે, આ દેશમાં રક્ત વહન થાય તો ચૈતન્ય માટે, જાગું તો ચૈતન્ય માટે, ઊંઘું તો ચૈતન્ય માટે, જીવું તો ચૈતન્ય માટે, મરણ પણ આવે તો ચૈતન્ય માટે, આજે ચૈતન્ય કાલે ચૈતન્ય અનંતકાળ ચૈતન્ય ચૈતન્ય ને ચૈતન્ય. આવું જ્યાં જોર આવે જગત મારી જગત ન્યારો થઈ જાય. કૃપાળુ દેવ ને દેહાદી દશાથી હવે દુનિયા એને દેખે છે કે અહીંયા શરીર સાથે એ નથી, એ નવા લોકમાં એનો પ્રવેશ થઈ ગયો, એને નવા જગતમાં પ્રવેશ કરી લીધો. અને એ જગતની અંદર ત્યાં પ્રવેશ કર્યો, પ્રવેશ થતા કે હવે ચારે બાજુ દેખે છે એને જ્ઞાન જ દેખાય છે. એટલે હે પરમાત્માઓ, આ દશા પણ તમે બીજું કશું જ નહીં દેખાય. આંખ અને આંખનો ઓબ્જેક્ટ એનો કોન્ટેક્ટ થતો હોય પણ તમારા માટે કોન્ટેક્ટ નહીં થતો. આંખને તમે બંધ નથી કરી દીધી, આંખ તમારી ખુલ્લી છે અને ખુલ્લી આંખ હોવા છતાં તમને જે અંદરમાં જે જણાય છે આ પોતાનું ચૈતન્ય પણ જણાય છે. આંખ ખુલ્લી છે. મને ફોન આવ્યો, દીકરાનું એક્સિડન્ટ થયું, મા ગાડીમાં બેઠી અને જઈ રહી છે હોસ્પિટલ તરફ. કપડાની દુકાનમાં કપડાં લટકે છે, દાગીનાની દુકાનમાં તો દાગીના લટકે છે. અને મા હોસ્પિટલ પહોંચી અને છોકરાને દેખતી, ત્યાં તે કોઈએ પૂછ્યું કે બેન એ દાગીના કેવા હતા, કપડા કેવા હતા, ખબર નથી. આંખ ખુલ્લી હતી, ઓબ્જેક્ટ સામે હતો પણ દેખાતો નથી. કૃપાળુ દેવની જે આ દ્રષ્ટિ તમે દેખો છો, આંખ ખુલ્લી છે અને સામે કોઈ ટેબલ ને ખુરશી પડ્યા હોય, કૃપાળુ દેવ ટેબલ ખુરશી નથી દેખતા. ખુલ્લી આંખ હોવા છતાં ઓબ્જેક્ટ ને જ્ઞાની નથી દેખતા જે સામે છે. અંદરમાં જે છે એને દેખે છે, જે મા પોતાના દીકરાને દેખે છે. કૃપાળુ દેવ આ દ્રષ્ટિમાં પણ પોતાના સ્વરૂપને દેખે છે, ચૈતન્ય સ્વરૂપને દેખે છે. અનુભવ થઈ શકે છે જાગૃતિ પ્રતિસંધિ. એવા એવા જીવો આ વિતરાગ વાણી એના આ કાનમાં પડતા, કારણ કે હાથી અને સિંહ જેવા પ્રાણીઓ પણ જો મોક્ષના માર્ગ પર લાગી શકતા હોય તો હું કેમ નહીં. શાકાહારી પ્રાણીમાં હાથી બળવાન પ્રાણી, માંસાહારીમાં સિંહ એ બળવાન પ્રાણી. આવા માંસાહારી અને શાકાહારી પ્રાણીઓએ પોતાની શક્તિનો ઉપયોગ બીજાને મારવા માટે ન કરે, પણ પોતાના અંદર જે વિકાર પડ્યો હતો એ વિકારથી મુક્ત થઈને વિકાસની યાત્રા પ્રારંભ થઈ, ત્યારે તે પરમપદને પામ્યા. પછી સમય આ જાગૃતિ વધશે. હું અહીંયા ક્યાંય નથી, હું ક્યાં છું, મારા સ્વરૂપમાં છું. એટલે ગોળ ટેબલ પર નથી, ગોળ ઘરમાં નથી, ગોળ રસોડામાં નથી, ગોળ ગાડીમાં નથી, ક્યાંય ગોળ નથી, ગોળ થાળીમાં નથી, ગોળ હાથમાં નથી, ગોળ મોઢામાં નથી. જયારે સ્વરૂપ વાળી દ્રષ્ટિ અંદરમાં પ્રગટ થઈ એટલું દેખાય કે મીઠાશની બાર ગોળ ક્યાંય. હું મારા ચૈતન્યપણાની બહાર ભગવાન ક્યાંય નથી. આ મારું જે ચૈતન્યપણું છે એ ક્યાંય નથી. આટલી દૂરી વધે એનો પણ આ ચૈતન્યમાં પ્રવેશ નહીં. તમને આમ વિચાર આવ્યો ને કે આ મેં પ્રવચનમાં સાંભળ્યું કે હું શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું, આ સાંભળ્યું તમને વિચાર આવ્યો, લાવ હું લખી દઉં, એવો એક વિકલ્પ આવ્યો કે મારી નોટમાં લખી લઉં કે હું શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું. આ લખવાનો વિકલ્પ જે આવે ને, વિકલ્પ પર તમને સુમેરુ પર્વત જેવો દેખાય. સુમેરુ પર્વત મારો કાકા મામા શું મારી સાથે ખબર નહીં. આ રાગ નો વિકલ્પ જે અહીંયા થયો એ વિકલ્પ ને પણ એટલો દૂરનો દેખે કે એ અહીંયા નથી, એ તો બહાર છે. અહીંયા તો એકલું શુદ્ધ ચૈતન્ય પણ છે. વારંવાર જયારે તમે સાંભળો છો તમને એમ દેખાશે ને કે આ વિકાસ થઈ રહ્યો છે, અંદરનો પ્રોસેસ ચાલુ છે. આમ ખબર નથી પડતી પણ અંદરમાં એ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આપણે એક બીજ વાવીએ છીએ અને 15 દિવસ પછી છોડ જમીનમાંથી ઉગે છે. એ છોડ ઉગે છે 15 દિવસમાં અચાનક નથી ઉગ્યો, એ અંદરમાં એનું ઉગવાનું ચાલુ જ હતું. આપણને દેખાણો છે 15 દિવસ પછી, અંદરની પ્રોસેસ એની 15 દિવસથી એવરી મોમેન્ટ ચાલતી હતી. તમે આજે આત્માની વાત સાંભળીને ગયા, તમને દર્શન તમને થશે 15 દિવસ પછી, પણ એનો મતલબ એમ નહીં કે અચાનક થશે. આ બધું જે છે તત્વ વિચાર ને પુરુષાર્થ એમાં ભરેલો છે, એ મળેલો છે. એ પ્રોસેસ એવી રીતે થઈ છે કે તમે ક્યાં 15 દિવસે એ દશાને પહોંચ્યા છે. દોડવા માટે જે વ્યક્તિ દોડી રહી છે એ રિબિન કટ થઈ એનો પહેલો નંબર આવી ગયો. રિબિન કટ થતા એનો પહેલો નંબર આવ્યો. દોડવા વાળા ઘણા હતા, રિબિન કટ થતા વાર કેટલી લાગી? કપાતા વાર લાગી ખાલી 1 સેકન્ડ. 1 સેકન્ડમાં મિથ્યાત્વ કપાઈ જાય છે એક સમયમાં, પણ એ વ્યક્તિ 1 સેકન્ડમાં જીતી ગઈ એમ નથી. 3 કલાકથી જે દોડતી હતી એ બધું એની અંદર ભરેલું છે. કપાણી તે 1 સેકન્ડમાં પણ તેની મહેનત આની અંદર ભરેલી છે. એવી રીતે તે મિથ્યાત્વ કપાઈ છે એક સમયમાં, પણ આ જે તત્વોનો વિચાર, શાસ્ત્રોનું શ્રવણ અને સ્વરૂપનું ચિંતન મનન જે છે એ તેની અંદર કારણભૂત બને છે. એટલા માટે અચાનક કઈ નથી, પ્રોસેસ ચાલુ છે. આ વિકાસ અંદરમાં ધીરે 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 થઈ જ રહ્યો છે. એક પથ્થર ઉપર તમે અથોડો લીધો ને, અથોડો મારો છો પથ્થર ન તૂટ્યો, બીજો અથોડો મારે પથ્થર ન તૂટ્યો, 99 અથોડા માર્યા પથ્થર તૂટ્યો. ત્યારે તમારા મિત્ર બાજુમાં હતા, મિત્ર એ કીધું પથ્થર નથી તૂટતો, લાવ મને અથોડો આપ. એને અથોડો માર્યો પથ્થર, તમે પથ્થર તૂટી ગયો. શું એને તોડ્યો? એને તોડ્યો, અંદરથી તૂટવાનો શરૂ થઈ જ ગયો હતો. એ થોડોક જ બાકી હતો, પ્રોસેસ તો થઈ ગઈ હતી, દેખાતો નતો કે તૂટી ગયો છે અંદર. આ તમે સાંભળો છો, અંદર માય પ્રોસેસ ચાલુ થઈ ગયું છે, પ્રોસેસ તો ચાલુ છે. એટલા માટે દરેક દુનિયા જાગૃતિ, આ જાગૃતિનું નામ ધર્મ છે, આત્મ જાગૃતિનું નામ ધર્મ છે. હવે બેહોશ નથી કોઈ પણ ક્રિયા થાય એને અનિત્યતાની જાગૃતિ છે. અનિત્યતા અત્યારે તે આ દેહના પરમાણુઓને એ રાખનો બનેલો, રાખનો તે ઝગલો અને રાખની ચણેલી દિવાલના રૂપમાં દેખે છે અને એમ દેખે છે કે એ પરમાણુઓની સત્તાથી પોતાની સત્તા નથી. એ દીપકની જ્યોતિ અહીંયા પ્રગટ છે અને ખુરશી પ્લાસ્ટિકની છે, તો એ જ્યોતિ લાકડી મારી અને ખુરશીને તોડી નાખી, આ જ્યોતિ બોલવાઈ ન ગઈ. કારણ કે જ્યોતિની સત્તા પોતાનાથી છે, ખુરશીથી છે જ નહીં. હા, એ વાત સત્ય છે કે ખુરશી પ્રકાશિત થઈ રહી છે જ્યોતિથી, પણ જ્યોતિ નષ્ટ ન થઈ ગઈ. આ દેહ અને આ બધા સંયોગો એ જણાઈ રહ્યા છે જ્ઞાન વડે, પણ એ સંયોગોમાં પરિવર્તન આવતા, પર્યાય ફલતા, નષ્ટ થતા, આ ચૈતન્ય પણ મારી પોતાની ચૈતન્ય પણ નષ્ટ થઈ જતી નથી. હું પોતે નિત્ય છું, પોતાના નિત્ય ચૈતન્યપણાની આ જાગૃતિ જાગૃતિ. ત્યારે દરેક સમયે તમે એટલા એલર્ટ અવેરનેસ સાથે જીવન જીવો છો. એટલા માટે કોઈ મને એક શબ્દમાં પૂછે કે ધર્મને એક શબ્દમાં સમજાવો, એક જ શબ્દમાં ધર્મ કરવા માટે શું કરવું, હું એટલું જ કહું છું, જાગો જાગો. અત્યારે જે કઈ થયું તમે ડગલા માંડી રહ્યા છો, ડગલા માંડીને અહીંયા અંદર પ્રવચન હોલમાં પ્રવેશ કરો, જાગો. આ શરીરની ક્રિયા થઈ રહી છે, હું આત્મા અને જાણનાર છું, આમાં મારો રોલ ખાલી એટલે જ મેં જાણી છે. ભોજનની ક્રિયા થઈ રહી છે, ભોજનની ક્રિયામાં આ જાગૃતિ
હું આત્મા માત્ર જાણનાર છું, આ ક્રિયા મારી નહીં, અને એ ક્રિયાને તમે એટલે દૂર નહીં દેખો છો જેવી રીતે તમે કોઈ તમારા ઘરની બહાર કોઈ પક્ષી અનાજના દાણાને ચણતું હોય અને તમે બારીમાંથી દેખતા હો અને તમને ખબર છે કે હું ઘરની બહાર ગયો જ નથી, આ કોઈ પક્ષી ચણી રહ્યું છે એને દેખું છું. જેમ કોઈ પક્ષી ચણી રહ્યું છે એને હું દેખું છું મારા ઘરમાં રહીને, એમ તમે આ રોટલીને લો છો ત્યારે તમે એમ દેખો છો કે આ પક્ષી ચણી રહ્યું છે, હું મારા ચૈતન્યના મહેલમાં બેઠો બેઠો અંદર જ રહીને દૂરથી આ બહારની ક્રિયા દેખું છું. પણ એટલું તમને દૂરી લાગે છે, આ પક્ષી ક્યાં છે ત્યાં હું છું જ નહીં, હું મારા અંદર છું. કૃપાલદેવની આ દશા હતી, એટલા માટે દરેક સમયે કૃપાલદેવ તો તે જ વિચાર કરીએ ત્યારે ખબર પડે છે કે તે ધારી છે. આ જાગૃતિના બળ પર અંતરની જાગૃતિના બળ પર જ્ઞાનીઓનો આત્મા દેહમાં રહીને દેહથી જુદો થઈ ગયો હોય છે, શરીરમાં રહીને શરીરથી જુદો. ગાંધી સ્વામી કહેતા કૃપાળુદેવ માટે કે નાળિયેરનો ગોળો જેવી રીતે નાળિયેરથી છૂટો પડી જાય એવી રીતે જ્ઞાની પરમાત્માનો આત્મા શરીરમાં રહીને શરીરથી છૂટો પડી જાય છે. હોય શરીરની અંદર પણ શરીરમાંથી છૂટો પડી, અને નાળિયેરને તમે જમીન ઉપર રગડાવો તો નાળિયેરનો ગોળો છૂટો ન પડે, દિવાલ સાથે ટકરાવો તો છૂટો ન પડે, જમીન ઉપર રગડવાથી એ ગોળો છૂટો ન પડે. ગોળો નાળિયેરમાં રહીને નાળિયેરથી છૂટો ત્યારે પડે જયારે જેમાં અંદર રહેલું પાણી સુકાઈ જાય. પાણી સુકાઈ જાય એટલે ગોળો છૂટો પડી જાય. ક્રિયાકાંડ કરીને ચપ્પલ વગર ચાલીને તમે આત્માને શરીરથી છૂટો ન પાડી શકો, કિલોમીટરોની યાત્રા કરીને વિહાર કરીને આ શરીરથી આત્મા છૂટો ન પડે, પણ જયારે આત્માની અંદર રહેલો મિથ્યાત્મનો રસ સુકાઈ જાય ત્યારે શરીરમાં રહીને આત્મા શરીરથી છૂટો પડી જાય. આ મિથ્યાત્વનો રસ એ બહુ અગત્યનું છે. એ રસ ક્યારે છૂટે? જયારે એ જાગૃતિ કરે. કોઈ પણ કાર્ય થાય એ કાર્યના કારણે નિબોધથી લઈને સિદ્ધ સુધીની જે યાત્રા છે ક્રમે 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 વિકાસ ધન્ય માનવ પોતાની નિબોધ માંથી નીકળવું એટલું અઘરું છે જેટલું મોક્ષે જવું અઘરું છે. બેમાં એક સરખું નિબોધ માંથી નીકળવું જેટલું અઘરું છે મોક્ષે જવું એટલું અઘરું છે. કેમ? કારણ કે નિયમ છે કે 6 મહિના 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નિબોધમાંથી બહાર નીકળે છે. સીધી વાત છે કે 608ના આંકડામાં પોતાનો નંબર લાગવો, તે વાર નંબર લાગવો જરૂરી છે. નિબોધથી લઈને સિદ્ધની યાત્રા સુધી 2 વાર 608ના આંકડામાં નંબર લાગવો જરૂરી છે પોતાનો. આપણો નંબર 1 વાર લાગી ગયો નિબોધમાંથી નીકળ્યા, હવે બીજી વાર નંબર લગાડવાનો છે 608માં. એક વાર તો લાગી ગયો, એક જે 608 વાળું કામ હતું એ થઈ ગયું છે. એટલે જે કોઈ બી એમ છે કે અરે આ માને શું ખબર પડે, અરે ભાઈ એને ખબર પડે કારણ કે 608માં પહેલામાં નંબર લાગી ગયો છે. એનો પહેલામાં નંબર લાગી ગયો એનો બીજામાં કેમ નહીં લાગે? એનામાં છે ક્ષયોક્ષમ, દરેક જીવમાં એટલું છે. આ તમે બધા કોઈ તો તમને યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, ભૂલાઈ જાય છે. હમણાં જ મુંબઈમાં એવું થયું હતું, એક બેન છે એમને પ્રવચનમાં કેટલી વાર પ્રવચન પૂરું થાય પછી પૂછે કે કઈ યાદ રહી છે? ના ના, જે યાદ રહેતું જ નથી, યાદ શક્તિ ઘટી ગઈ છે. આ મને એમને બધું બોલતા હતા, આ જોયો ને કે કઈ યાદ નથી રહેતું. પછી મને પૂછ્યું કે ક્યાં જાવ છો? મેં કહું આ બેનને ત્યાં જવાનું છે અને ત્યાં. અચ્છા, ક્યાં જાવ છો? એના ઘરે જવા જેવું નથી. 1981માં શિખરજીની જાત્રા એ જતા ત્યારે સીટ મને નથી આવી. 1981માં મારા જન્મ થયાની વાત કરતા આ બધું તમને યાદ છે? કીધું 81નું અને આજે પ્રવચનમાં 5 મિનિટ પહેલા કીધું એ યાદ નથી કે આ ખરેખર એવું છે, તમને રૂચિ છે યાદ રહી છે, રૂચિ નથી યાદ થતી રહેશે. રસ તમારો શેમાં છે, તમને રૂચિ શેની છે? અકલંક અને નિકલંક થયા, અકલંક એકવાર વાંચે યાદ રહી જતી, નિકલંક બે વાર વાંચે અને યાદ રહી જતી, એક વાર વાંચે બે વાર વાંચે. આવા કોઈ દેખાય છે અહીંયા અકલંક ને નિકલંક જેવા? એક વાર સાંભળે ને યાદ રહી જાય, બે વાર સાંભળે ને યાદ રહી જાય એવા કોઈ દેખાય? કોઈ નથી. ના, હું કોઈને નિકલંક ના રૂપમાં નથી દેખતો, અકલંક ના રૂપમાં દેખું છું. આ તમે બધા અકલંક છે. એક વાર સાંભળે યાદ રહી જાય એવા બધા બેઠા છે. કોઈ તમને જીવનમાં એક વાર ગાળ દે છે યાદ રહી જાય છે? બે વાર સાંભળવી પડે, એક જ વાર સાંભળવી યાદ રહી છે? ખરેખર સાંભળવાનો રસ તમારો શેનો છે એના ઉપરથી યાદ રહી છે. યાદ શક્તિ એના કારણે છે કે આપણો રસ તેના ઉપર છે. બીજું ઘણું બધું સારું પણ થતું હતું, યાદ નથી રહેતું. દ્રષ્ટિ આપણી એવી છે, નિરાશ નહીં થવું કે મને યાદ નથી રહેતું. અને એટલું તો યાદ રહે છે ને કે મને યાદ નથી રહેતું. જેને એટલું યાદ રહે કે મને યાદ નથી રહેતું, એ જ્ઞાનના બળ ઉપર એ અનંતની યાત્રા પર નીકળી શકે છે. એનો આટલી શક્તિ છે. આપણે ખાલી એટલું દેખીએ છીએ કે આ જીવમાં અત્યારે જ્ઞાનનો ઉઘાડ કેટલો છે, પણ એ નથી દેખતા કે જેટલું ઉઘરેલું જ્ઞાન છે એમાં એટલી શક્તિ છે કે કેવળ જ્ઞાન સુધી લઈ જાય. અજ્ઞાન ને ખાલી એટલું દેખે છે કે સફરજનમાં કેટલા બીજ છે. અજ્ઞાની એ નથી દેખતા કે એક બીજમાં કેટલા સફરજન થવાની શક્તિ છે, એને એટલું જ દેખાય છે. એક બીજમાં કેટલા સફરજન થવાની શક્તિ અને ખાલી એટલું જ દેખાય છે કે એક ઝાડમાંથી, એક ઝાડમાંથી લાખો દિવાસળી બની શકે છે. એક ઝાડમાંથી લાખો દિવાસળી બની શકે છે, પણ એક દિવાસળીમાં એવી શક્તિ છે કે આવા લાખો ઝાડવાળા જંગલને બાળી શકે. એ શક્તિ એની કેટલી છે? આત્મામાં શક્તિ છે કે આટલા ક્ષયોક્ષ જ્ઞાનનો જો સદુપયોગ થાય તો અનંત કર્મો બળીને રાખ થઈ જાય, નષ્ટ થઈ જાય. એ શક્તિ મારી અંદર પોતાની અંદર ફરજી કરે છે. ક્ષયોક્ષ જ્ઞાન જે છે એટલું છે, એનો સદુપયોગ થાય. સદુપયોગ થાય એટલે હમણાં તે એક જગ્યાએ એવી ઘટના ઘટી. એક વ્યક્તિએ પૂછ્યું કે તમારા બધા આ 8000 કલાકના પ્રવચનો છે અને મને એમાંથી ખાસ ખાસ પ્રવચન, જે શ્રેષ્ઠ પ્રવચન હોય, એક પ્રવચન ખાલી આપો, એક જ 8000 કલાકના પ્રવચનમાંથી એક પ્રવચન આપો. કહ્યું ઠીક છે, મને આપો. હવે એમના મોબાઈલમાં મેમરી કાર્ડ હતું, મેમરી કાર્ડ લઈને આપ્યું. અને મેં કહ્યું આમાં સ્ટોર નહીં થાય. તો કે કેમ સ્ટોર નહીં થાય? તમે ખોટું કેમ કહો છો? સ્ટોર નહીં થાય, 2000 કલાકના સ્ટોર થઈ શકે તો આ એક તમારું કેમ ન થઈ? 2000 કલાકના સ્ટોર થયેલા છે. મેં એમ કીધું 2000 કલાકના સ્ટોર થયેલા છે ને એટલે જ આ નહીં થાય, કારણ કે ભરાઈ ગયું છે મેમરી કાર્ડ. તમે થોડું ડિલીટ કરો એમાંથી તો કઈ નવું સ્ટોર થાય. આપણે દુનિયાદારી એવી બધી નકામી વસ્તુને એટલી ભેગી કરી રાખી છે એટલે જ આત્માની વાત યાદ નથી રહેતી. થોડું ખાલી કરો, તે નકામો ભરેલું છે. વેસ્ટર્ન ફિલોસોફીમાં તો આ અમારે ભણવામાં આવતું હતું કે યાદ રાખવાનો ઉપાય શું, અને એમાં કહેતા હતા કે ભૂલવું એ યાદ રાખવાનો ઉપાય છે. ભૂલવું એ યાદ રાખવાનો ઉપાય છે કે નકામું તમે એટલું યાદ રાખીને બેઠા છો. એટલા માટે કે મને એક ઘટના યાદ આવી, એક વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી બે ગુરુજીની પાસે જાય. ગુરુજીની કહે મને જ્ઞાન આપો. પેલો વિદ્યાર્થી કહે ગુરુજી મને કાંઈ નથી આવડતું, મને જ્ઞાન આપો, કેટલો ચાર્જ નાખશે? ગુરુજીએ કીધું 3 રૂપિયા. બીજો કે ગુરુજી મને અડધું તો આવડે છે, અડધું બાકી છે, કેટલો ચાર્જ નાખશે? 5 રૂપિયા. કે 5 રૂપિયા કે મને અડધું તો આવડે છે, મારો તો 1.5 રૂપિયો થવો જોઈએ. તો કે દોડાયો નહીં સાધન. તું જે વધારે ભરીને આવ્યો છું એટલું ખોટું ભરીને આવ્યો છું, એને ઇરેસ કરવાના, ડિલીટ કરવાના 2 રૂપિયા બીજા લાગે. ખોટું ભરીને આવ્યો છું. અને નાના છોકરા હોય ને, કે આજે આપણે એક વખત મૂવી જયારે બતાવશું તમને કહેશું કે આ મિશનથી 5000 મુસ્લિમ અને ક્રિશ્ચિયનો આ વિતરાગ વાણી સાંભળી વિડીયો ઓર વેજીટેરિયન થયા, આજે જૈન ભોજન કરે, રાત્રિ ભોજન નથી કરતા આ 56 દેશોની અંદર. એ તમે દેખો. ખાલી એક જ કારણે આપણે આ વિતરાગી ધર્મને બાંધી દીધો છે. અમારો ધર્મ, અમારો ધર્મ, અમારો ધર્મ, જૈન ધર્મ. અમે જૈન ધર્મ શબ્દ કાઢી નાખ્યો અને કહી દીધું જીવ માત્ર ધર્મ. હવે અમને આપો, અમને આપો, અમને આપો. એક બાંધેલો હતો શબ્દ ની અંદર અને દુનિયા શબ્દ ને સાંભળે છે. કારણ કે જૈન વર્ડ છે ને અત્યારે એક કોમ્યુનિટી તરીકે સમજાય છે, જેમ હિન્દુ, જેમ મુસ્લિમ, જેમ જૈન. તો એમ સમજે કાંઈ કે કોમ્યુનિટી વાળો જે ધર્મ છે એમને સમજાવવા આવ્યા છે. એટલે મતલબ જ નથી કે આ વસ્તુનું સ્વરૂપ બતાવે છે. એટલા માટે થઈને શબ્દના આગ્રહમાંથી બહાર નીકળીને સત્ય ઉપર જોર આપીએ, સ્વરૂપ ઉપર જોર આપીએ. નકા હું એટલું બધું ભરી. અને એ જે 5000 છે એ 5000 લોકોમાંથી 90% છોકરાઓ એવા છે જેમની ઉંમર અમારા કરતા નાની. કોરી પાટી છે, ખાલી છે, એને ભરવું બહુ સહેલું છે. તમે બધા જેટલા બેઠા છો મારા બી નાનું છોકરું દેખાતું નથી, બધા 5 રૂપિયા વાળા છે, 3 વાળું એ કઈ નથી. એટલા માટે થઈને થોડું ઇરેઝ કરવું પડશે બધું જે સ્ટોર થયેલું છે ને એને. એના ઉપર ત્યારે આ ચૈતન્યનો વિકાસ કરવા માટે ચૈતન્યમાં કઈ નાખવાનું ખરેખર નથી. તમે ગુરુની પાસે જાઓ છો, ગુરુ પાસેથી કઈ લઈ નથી આવતા, ત્યાં કઈક મૂકીને આવો છો. મૂકીને આવો છો એટલે જે આવરણ હતું ને આવરણ નીકળી. ગુરુની પાસે તમે ગયા શંકા લઈને, સમાધાન લઈને આવતા નથી. કોઈ પણ શિષ્ય ગુરુની પાસે જાય ત્યારે શંકાનું સમાધાન લઈને નથી આવતો, એની શંકા ત્યાં ખરી જાય છે અને સમાધાન અંદર હતું પ્રગટ થઈ ગયું. જે શંકાના આવરણ ઉપર જે સમાધાન પાછળ ઢંકાયેલું હતું ગુરુ પાસે ગયો, શંકા ખરી ગઈ, સમાધાન અંદરથી પ્રગટ થઈ. બહારથી કઈ પ્રગટ નથી થતું, અંદરથી પ્રગટ થઈ. મૂર્તિ બનાવવા માટે પથ્થરમાં કઈ નવું જોડવું ન પડ્યું, ખાલી આમાં હું છેની હરકોડી લઈ લઈને નકામું હતું કાઢી નાખ્યું, ભગવાન અંદર જ હતા, પ્રગટ થયા. સમાધિ એ સમાધાન છે, મેડિટેશન જે છે એ મેડિસિન છે. ઇંગ્લિશમાં મેડિસિન ને મેડિટેશન, મેડી શબ્દ મુખ્ય છે. શરીરની બીમારીને દૂર કરવા માટે આપણે મેડિસિન કહીએ, આત્માની બીમારી દૂર કરવા માટે મેડિટેશન કહીએ. આ મેડી શબ્દ એ ઔષધિ માટેનો શબ્દ છે કે આ જ ઔષધિ કઈ લઈને ત્યાંથી આવતા નથી. જે લઈને ગયા હતા અંદર પાછળ જે ઢંકાયેલું હતું એ પ્રગટ થઈ ગયું. શંકાઓ બધી ખરવા માંડી, શંકાઓ ખરવા માંડી. એટલે તો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શિષ્ય શંકા કરે છે અને સમાધાન મળવાનો મતલબ શું કે એ શંકા ખરી ગઈ, હવે અંદરથી સમાધાન પ્રગટ થતું જાય. એવું નહીં કે શંકા લઈને એક નોટ ભરીને ગયો હતો અને સમાધાન લઈને આવ્યો તો 2 નોટ લાદી પડશે શંકા સમાધાન ની. વધારે વધારે બોજો લઈને આવ્યો, જો ત્યારે ઓછો બોજો હતો, આવ્યો ત્યારે વધારે બોજો. અરે ખરેખર એ જે શંકાનો બોજો લઈને ગયો હતો ત્યાં ઉતરી ગયો, હવે બોજ રહિત થઈ ગયો. આનું નામ સમાધાન છે. આ સમાધાન અંદરમાં આ વિકાસ ક્યાંથી થાય છે? બહારથી નથી થતો, અંદરથી થાય છે. એ શક્તિ જે અંદરમાં પડેલી છે એ જ પર્યાયમાં વ્યક્ત થાય છે. દરેક સમયે જાગૃતિ રહે, દરેક સમયે જાગૃતિ, દરેક આત્માને આ વિતરાગી વાણી એના કામમાં પડે એવો અધિકાર છે, અધિકાર છે. તમે નહીં પામશો એટલા માટે 5000 લોકો એનું પ્રમાણ છે. અમે એની મૂવી તમને બતાવીશું કે નહીં બાંધીશો કે આ બધાને બીજો ન સમજી શકે, ન સાંભળી શકે. જૈન નહીં, મસ્જિદમાં પણ પ્રવચન, ચર્ચમાં પણ પ્રવચન, બુદ્ધિસ્ટ વિહાર, હિન્દુ ટેમ્પલ, શિવ ટેમ્પલ, રામ ટેમ્પલ, આવો તમે બધા જીવો, તમારે સાંભળવું. દરેક જીવ પાત્ર છે. માંસ ખાવાને બેસવા વાળો, માંસ ખાવા વાળો, એને આ વાત શું બતાવવાની? માગણી ભગવાન સિંહની પર્યાયમાં હતા અને મોઢામાં હરણનું માંસ, એ માંસ વાળું વાત તો આવતી હતી મોઢામાંથી. ત્યારે ચારણ વિધારી મુનિએ નથી દીધું, તારા મોઢામાંથી વાત આવે થોડાક બ્રશ ને કોકડા કરીને પછી ઉપદેશાતી. તું વિનયમાન થઈને બેસો આ તારી પાછળ પાછળ પતિ. આપણે બાંધી દીધું આને આપો ને આને ન આપો. ખરેખર એ છે, વરસાદ તો બધે પડે છે પણ પથ્થર પહાડ એ ભરાતા નથી, તળાવ ભરાય છે. પહાડ નથી ભરાતા, તળાવ ભરાય છે. કારણ કે પહાડ પોતાનાથી જ એટલા ભરેલા છે, એમાં શું ભરાય? એ ખાલી હોય એમાં ભરાય. તળાવ ભરાય છે.
ગુરુની વાણી તો બધા જ જીવો માટે હોય છે. આગ્રહ ને અહંકારથી જે ભરેલા છે એમાં વાણી ભરાય છે.
રંજાઈના જીવનની ઘટના છે. પોતે પહાડ ઉપર દેખાતા હતા, એમની પાસે જ્ઞાન લેવા માટે કોઈ શિષ્ય આવે અને કહે છે મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો, ફટાફટ કે જલ્દી આમ જ્ઞાન આપો. એને રંજાઈને જીવ થોડી વાર બેસ કે તું બહુ દૂરથી આવ્યો છો, થાકી ગયો છો, તારા માટે હું ચા બનાવી લાવું, પછી આપણે શરૂ કરીએ. ચા બનાવવા ગયા, ચા બનાવીને એને રકાબીમાં ચા આપી અને કપમાં, અને આમ કપાવ કપમાં ચા નાખી, કપમાં ચા નાખતા ચા નો કપ આખો ભરાય છે. કપમાં ચા નાખવાનું ચાલુ જ રાખ્યું, ચા બહાર ઘડવા લાગી. એને કીધું હવે શું કરો છો તમે, આ તો આખો ભરાઈ ગયો છે ને તમે ચા નાખતા જ જાઓ છો. રંજાઈએ કીધું મેં જેટલો વિચારો છો એટલો તું મૂરખ નથી, તને એટલી તો ખબર પડે છે. તું એટલો અહંકાર ને આગ્રહથી ભરેલો આજે આવ્યો છો અને એ કે મને જ્ઞાન આપો, ક્યાંથી તને જ્ઞાન મળે? તું થોડો ખાલી થઈ જા, ખાલી હશે એ ભરાશે, ભરેલા નહીં ભરાશે. એટલા માટે છે બધા જીવો કે ખાલી થઈને બેસે, મને આવડતું નથી, મને કઈ ગતાગમ નથી પડતી, તમે બતાવો અને હું તમને આ અહીંયા એક અઠવાડિયા સુધી રહીશ, જેટલી વાત તમને કહીશ એક પણ વાતને માનતા નહીં, નહીં માની લેતા, નહીં વિશ્વાસ કરી લેતા. તમે વિચાર કરજો અને યોગ્ય લાગે તો માનજો, તમારો પોતાનો વિચાર કરજો અને યોગ્ય લાગે તો માનજો કે શું આવું છે. એ જીવને અધિકાર છે વાણી સાંભળવાનો, એના પરિણામો એવા કોઈ પણ જીવ કોઈ પણ જગ્યાએ શું ફરક પડે કોણ જીવ ક્યાં જન્મ્યો છે, કોઈ ભારતમાં જન્મ્યો, કોઈ પાકિસ્તાનમાં જન્મ્યો, કોઈ અમેરિકામાં જન્મ્યો, એ જીવને એ આત્માની અનુભૂતિ આવવાનો અધિકાર છે, એને પુણ્યત્વ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. અને એમ એમ માની લઈએ આ બધા ભેદો 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 એ આપણા અહંકારે ઉભા કરે છે. પ્રકૃતિમાં કઈ નથી એટલે બધાને કહું છું, પાકિસ્તાન છે, પાકિસ્તાનની ભૂમિ પવિત્ર ભૂમિ કે અપવિત્ર ભૂમિ? એ તો અપવિત્ર ભૂમિ. ગઈકાલે શિકાગોમાં કોઈ કીધું, અમને કોઈ એમ કહે છે તમે અનાદે ભૂમિ ને પાપની ભૂમિમાં રહો છો, ક્યાં પાપીની ભૂમિમાં રહો છો, શું કરવું કે એમાં? આ ભૂમિ પાકિસ્તાનની ભૂમિ કીધું, પાપીની ભૂમિ, અનાર્ય ભૂમિ, ખરાબ ભૂમિ, અત્યારે ખરાબ થઈ જાય છે, ખરાબ ભૂમિ, ખરાબ ભૂમિ. 47 પહેલા પવિત્ર હતી, એક રાતમાં અચાનક પવિત્ર બની. આપણો અહંકાર બોલે છે, આ બીજું કઈ નથી. તમે ક્યાં અહંકાર નીકળી ગયો, તમે બધે હવે પરમાત્મા દેખાય છે, બધે પરમાત્મા દેખાય છે. અત્યારે કાશ્મીર દુનિયાનું સ્વર્ગ લાગે છે, પાકિસ્તાનમાં જતું રહે દુનિયાનું નરક બની જશે. અહંકાર છે. બાંગ્લાદેશ અત્યારે ખરાબ લાગે છે, 71 પહેલા ભલું હતું, અત્યારે એટલું ખરાબ થઈ ગયું. આ જેટલા પણ ભેદો છે, હવાને જોવામાં વાંધો નથી, પક્ષીઓને જોવામાં વાંધો નથી, અને પશુઓને જોવામાં વાંધો નથી, આ બધું જ એક જગ્યાએ, એના માટે કોઈ દિવાલ નથી બનાવી. આ માણસના અહંકારે દિવાલ બનાવી છે. અને આપણે આવો વિતરાગી ધર્મ મળ્યો અને આ અહંકારના કારણે જો આને બાંધી જઈએ તો ક્યાં ધર્મનો લાભ લીધો? એટલા માટે નિરાશ હશે જગતના જીવોને આ વિતરાગી ધર્મ મળે, પ્રત્યેક આત્માને આ ધર્મ મળે. અને એ બ્રહ્મા નહીં રહ્યું એને શું સમજ પડે, એને શું સમજ પડે? સુમાત્રાની અંદર આપણું પ્રવચન ચાલતું, પ્રવચન પછી ત્યાંની ભાષા પતાકની લેંગ્વેજમાં આત્મસિદ્ધિ શાસ્ત્રનો અમે અનુવાદ કર્યો. હું અનુવાદ કરીને બેઠો ને પછી લાગ્યું કે લાવ આનું કોઈ પ્રૂફ રીડર કોઈ સારા હોય તેને કઈ બતાવી દઈએ, બરાબર છે ને? બીજું હતું કે એના પ્રોફેસર હતા, પ્રોફેસરને એ આત્મસિદ્ધિ શાસ્ત્ર શું કોને ચેક કરી આપો કે હું રાત્રે આવી, રાત્રે આવ્યા એટલી મોટા માંથી વાસ આવી, સી ફૂડ ખાઈને આવ્યા હતા એટલી વાસ આવતી હતી. ચેક કરતા કરતા જતા હતા 135મી ગાથા, સર્વજીવ છે સિદ્ધ સમ જે સમજો તે થાય. કે શું આ સર્વજીવ છે સિદ્ધ બધા ભગવાન, હું ભગવાન, કેવી રીતે ભગવાન થઈ ગયો? પછી બધી વાત કરી, શક્તિની વાત કરી, પોતાનું સામર્થ્ય કેવું છે એની વાત કરી. એમને રસ પડતો ગયો, બીજા કેટલાક દ્રષ્ટાંતો એમની જયારે સમજાવ્યું મને કે આપણે પ્રવચન ગોઠવીએ, પ્રવચન ગોઠવ્યું, બધા મિત્રોને ભેગા કર્યા, એ બધાને એટલું ગમ્યું અને આ પ્રોફેસરને એટલું ગમ્યું. એમણે કીધું હું ઉપર વાત કરીશ મેડાન યુનિવર્સિટીના અંદર, અને ત્યાં ઉપર એને વાત પહોંચાડી. આ મે મહિનો જૂન 2016માં 1200 સ્ટુડન્ટ માત્રાની અંદર આત્મસિદ્ધિ સિલેબસમાં પણ છે. કેમ તમે માની લીધું કે આ પાપી અને આનંદ શું ખબર પડે? કયો આત્મા ક્યારે પલટાઈ જાય, એનો ભાવ ક્યારે પલટાઈ જાય? રાત્રિ ભોજન ત્યાગ કર્મો ત્યાગ કરીને બસ આજ વાત સાચી છે, આપણે બાંધી દીધું, આને નહીં સમજ પડે.
ખરેખર કૃપાળુ કે વિકરાગી ભગવાન સ્વરૂપને મુખ્ય કરીને વાત કરે છે. બધા માટે સ્વરૂપ સરખું છે. સીધી વાત છે કે આ વસ્તુ જે અહીંયા પડી છે, આ વસ્તુને હિન્દુ પોતાની માને અને વસ્તુ તૂટે તો દુઃખ થશે હિન્દુને. મુસ્લિમ એમ માને કે મારી છે તો મુસ્લિમને દુઃખ થશે. જૈન એમ માને મારી છે તો એને દુઃખ થશે. જે એમ માને કે મારું છે એને દુઃખ થશે. તો સ્વરૂપ બધા માટે સરખું છે. જે મિથ્યાત્વનું સ્વરૂપ બધા માટે સરખું છે તો મિથ્યાત્વને છૂટીને જે સમ્યક પ્રગટ થાય એ પણ બધા માટે સરખું જોઈએ. પછી એમાં ભેદ કેવી રીતે હોય? આ નાનપણથી જે સ્ટોર કરી દીધું છે ને એને બહાર કાઢી દીધું. સંન્યાસી એ નથી જે સમાજને છોડી નીકળી જાય છે. સંન્યાસી એ નથી જે સમાજને છોડી નીકળી જાય. સંન્યાસી એ છે જે સમાજે એની અંદર જે સ્ટોર કરી નાખ્યું હતું બધું નાનપણથી એ સમાજને રિટર્ન કરી દે અને પોતે અંદરમાં પામે. આ સંન્યાસી થઈ ગયો. સમાજનું સમાજને આપી દીધું. સમાજે નાખ્યું હતું તું હિન્દુ છો, તું હિન્દુ છો. તમને કોઈ નાનપણથી કીધું જ ન હોત કે તમે જૈન છો, તમે જૈન છો તો તમે હોત કે ન હોત આજે. તમને કોઈ કીધું જ ન હોત કે તમે દિગંબર છો કે તમે શ્વેતાંબર છો તો તમે હોત કે ન હોત આજે. હોત તમે અને જે હોત એ તો તમારું અસલી સ્વરૂપ છે. કારણ કે કોઈના કહેવાથી જે આવી અસલી કેવી રીતે હોય? તમે ચૈતન્ય માત્ર છો બસ. અને આ દ્રષ્ટિ આવે પછી બધા ભેદ નીકળે છે. એનાથી એવું ત્યાંથી લાભ પોતા થાય છે કે જ્યાં જઈશું ત્યાં પોતા એનો કાળ પાકે. સહજ રૂપે યોગ એવો થાય છે, કાળ પાકે. એને એ માનીએ કે હું ફિલિપીન્સમાં હતો, ફિલિપીન્સમાં ત્યાં મની રાખી મારે નાગાપીટી જવાનું છે. 6 કલાકનો રસ્તો હતો. બસમાં બેઠો, બસની યાત્રા 6 કલાકના રસ્તામાં 3 કલાકની યાત્રા પૂરી થઈ, 3 કલાકની બાકી હતી. ત્યાં સામે એક જ ફેમિલી હતું જેના માટે જવાનું હતું. ત્યાં સામેથી ફોન આવ્યો કે તમે આવતા નહીં હતો. કેમ, શું થયું? તો કે અહીંયા કોઈનું મરણ થઈને રડતા હતા બહુ જ કે કોઈનું મરણ થઈ ગયું એટલે હવે અમે લાભ નહીં લઈ શકીએ. તો મેં કહું હું નીકળી ગયો છું. તો કે તો આવો. પણ મેં આગળ હું નથી આવતો, હું અહીંયા નેક્સ્ટ આગળ છે, થોડીક મિનિટ પછી સ્ટોપ આવે છે ત્યાં ઉતરી જાઉં અને આગળ જવું એની કરતા પાછળ આવી જાવ 3 કલાક. તો મારા બીજા 6 કલાક જ નથી. તો એ સારું, પણ એમને 15 મિનિટ સુધી રડતા હતા એટલે સમજાયું કે અત્યારે કાળ હજી એવો છે, તમારો સમય અત્યારે એવો છે, હૃદય એવા છે. પણ તમને મળેલા તમે રડો નહીં, આપણે બીજી વાર પણ મળશું. અને આ હોની તમારા હાથમાં ક્યાં હતી? હવા યોગ્ય છે તો તમે એના માટે કેટલા વિકલ્પ કર્યા હતા? તમારા વિકલ્પ કોઈ ચાલ્યા નથી, નિરાશ નહીં. એ બધી વાત કરીને ફોન મૂક્યો. ફોન મૂકીને બેગમાં મૂકીને ઉભો થયો. સ્ટોપ આવવાની તૈયારીમાં હતો. મારી બાજુમાં એક ભાઈ બેઠા એને મારો હાથ પકડ્યો. મને કે ક્યાં ઉભા થાવ છો? મેં કે મારે ઉતરવાનું છે. સાગલ ઓફ લેંગ્વેજમાં વાત ચાલતી હતી અને એમને કીધું મારે ઉતરવાનું છે. એક બેસી જાવ, તમે નીચે ઉતરી જશો કે 15 મિનિટથી તમારું પ્રવચન સાંભળું છું. સમજો, તમે મારા ઘરે આવો અને પ્રવચન આપો, હું મારા મિત્રોને ભેગા કરીશ. 35 જણાને કાકા ને મામા ને બધાને, અને એ ભાઈ પોતે ત્યારે એકલા શીખેલી હતી. એ રહેશે જાપ ગયા હતું કાકા. રમઝાન મહિનો હતો, મમ્મી પપ્પાને મળવા ફિલિપીન્સ આવેલા હતા. અને ત્યાંથી એ રસ્તામાં મળ્યા અને એમને રાત્રે પ્રવચન ગોઠવ્યું એટલે ઘરે રોકાવાનું થયું. એમને ભાવ આવ્યો, એમને ઝાંબિયા અંદર ત્યાં આમંત્રણ આપ્યું, ભલે તમે ક્યાં આવો છો. ત્યાંથી પછી કોન્ટેક્ટ કરતા કરતા મુંબઈની જેલ સુધી એમને પહોંચ્યા. આજે જેલમાં 600 માંથી 300 કેજી શાકાહારી છે, પ્યોર જૈન ભોજન કરે છે. આ વ્યક્તિના નિમિત્તે ક્યાં બસમાં બેઠો હતો ત્યાં એને આ ફોન આવ્યો, ત્યાં એને હાથ પકડ્યો. ખરેખર આ વિકરાગી વાણી આ જગતના જે ભવ્ય જીવો છે ગમે ત્યાંથી મળી જાય તેનો કાળ પાકે. આ તમે આફ્રિકાની જેલના એ જોજો, ત્યાં અમે વિડીયોમાં તમને બતાવશું. એક છોકરો 11 વાગે જેલની અંદર આવ્યો છે. બીજી કારનું પ્રવચન હતું. 3 કલાક પહેલા જેલમાં આવ્યો, ચોરીના કેસમાં પકડાઈ ગયો. 2-4 નું પ્રવચન પૂરું થયું ત્યારે એ પ્રશ્ન પૂછે છે કે આજે હું જેલમાં આવ્યો એ મારું સદભાગ્ય કે દુર્ભાગ્ય, ગુડ લક કે બેડ લક?
જો આજે ચેનમાં આવ્યો જ ન હોત તો મને પ્રવચન સાંભળવા મળે જ નહીં. હું તો આને ગુજરાત માનું છું. મોંઘા તમે બીજે ક્યાંય કરો છો ને જેલ સિવાય, ત્યાંથી તાંઝાનિયા, રુવાંડા, બુરુંડી, યુગાન્ડા, કોંગો, નામિબિયા, મોઝામ્બિક, ઝિમ્બાબ્વે એવી એવી જગ્યાઓ પર ત્યાંની ભાષામાં એ જીવો છે. કોંગોની અંદર આત્મસિદ્ધિ સાથે જ્યાં છોકરાઓને 5 દિવસમાં 1 જ દિવસ છોકરાને ખાવાનું મળે, 8 છોકરા એક ફેમિલીમાં રહે છે, 1 છોકરો ખાય, 4 છોકરા ભૂખ્યા રહે છે. એને વેઇટિંગમાં બોલો કે મારે ગુરુજી મારે 4 દિવસ દીવા, બોલો કે 3 દિવસ દીવા, બોલો કે 1 દિવસ દીવા, એમ બોલો. બોલો કે મારે તો આજે જ મળ્યું છે, મારે તો કેટલા 5મા દિવસે મળશે. જયારે આ વાત ત્યાં પણ બધે આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્થાપના થઈને અત્યારે લોકોના ઘરમાં આપણે જેમ લખીએ ને બધા ઘરમાં ઉપર પેલા લખતા હોય સુસ્વાગત અને ભલે પથારે અમે એવું લખતા હોય. હવે તો આપણે એવું લખવાનું બંધ કરી દીધું, પેલા લખતા હતા સુસ્વાગત લખતા હતા, હવે તો દરવાજા ઉપર લોકો લખે કૂતરા ભીખાવતા. તો પેલા એ સુસ્વાગત અમને એવું બધું લખતા હતા, અને કૂતરો હોય કે ન હોય પણ ખબર નથી, ખાલી અમે લખ્યું હોય લખવા પડતું. એમ લોકો એના ઘરના ઉપર લખ્યું છે બધા ખાવા નથી મળી, અમે નિર્ધન નથી, અમને આત્મસિદ્ધિ મળી ગઈ. બધાના ઘરમાં તમે આ જોજો, અમે નિર્ધન નથી, ચામડી કાળી મળી, એ ભૂમિમાં જન્મ થઈ ગયો, શું થઈ ગયું, 3 લોકનું નામ ભગવાન છે એ પણ. અને ત્યારે એવી દ્રષ્ટિ આવે ને સંસ્થામાં ચાલતો હો, ફરતો હો, કોઈ પણ બેઠો, 3 લોકનું નામ દેખાય, તેટલી વિરાટ દ્રષ્ટિ ભગવાન આપણામાં પ્રગટ થાય. કારણ કે જાણીએ અત્યારે હું અહીંયા છું, અહીંથી એ જ છું, હમણાં મુસલમાનના ઘરે જન્મ, પછી ક્રિશ્ચનના ઘરે જન્મ છું, પછી કોના ઉપર હું નફરત કરું, એવી દ્રષ્ટિ, વિશાળ દ્રષ્ટિ. બાંગ્લાદેશમાં 250 છોકરાઓ અત્યારે ત્યાં, એ લોકોએ 18 કન્ટ્રીના અંદર વર્લ્ડમાં 18 કન્ટ્રીઝમાં રેસ્ટોરન્ટ ખોલ્યા છે, ફૂલચંદ વેજીટેરિયન રેસ્ટોરન્ટ. આ બધા પાઠકો 5000 લોકોને જમવા માટે ક્યાંથી તો જોશે ને, પછી કેમ એના માટેની મૂવી તમને બતાવું છું, તમે જોજો. એક જ તમે એક નવા જગતમાં ભગવાન તમે પ્રવેશ કરશો, તમે બધું જ સમાજને પાછું આપી દીધું, અંદરમાં ઉતરી ગયા કે હવે મને બધે ભગવાન દેખાય છે. આ પરમાત્માઓએ અત્યંત વિનયવાન થઈ એકાગ્રતાપૂર્વક ધ્યાનપૂર્વક સાંભળ્યું અને આપના નિમિત્તે મને અહીંયા સ્વાધ્યાય કરવાનો આપે અવસર આપ્યો. આ પરમાત્માઓનો હું આદર કરું છું અને મારા પ્રણામ કરું છું.